સ્વાગત છે આપ સર્વ ભક્તોનું. પ્રતિ એકાદશી શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શ્લોકોના વિષયમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા, ક્રમશઃ સાંખ્ય યોગની ધારામાં ઓર એક વિશિષ્ટ શ્લોક આજના પ્રવચનમાં ચર્ચા કરીશું. શ્રી કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતની અંદર એક સુંદર પયાર રજૂ કરતા લખે છે, સિદ્ધાંત બલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને બોલવામાં, સાંભળવામાં અને જીવનની અંદર આચરણ કરવામાં કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ. બહુ સુંદર નાનું એવું વાક્ય છે, પણ સમજવા જેવું છે. કારણ કે ભક્તોના આધ્યાત્મિક જીવનનો આધાર આ વાક્ય છે. સિદ્ધાંતને જાણવામાં અને સમજવામાં કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ. કારણ કે સમય આજે એવો ચાલી રહ્યો છે કે લોકોને સિદ્ધાંત જાણવામાં વિશેષ કોઈ રૂચિ છે નહીં. લોકો એવા જ્ઞાનને પસંદ કરે છે કે જે જ્ઞાનમાં એ વ્યક્તિને કાંઈ લેવા દેવા હોતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ એ જ્ઞાનમાં એ વ્યક્તિ પોતે હોતો નથી. જેવી રીતે શ્રીમદ ભાગવતમની કથાઓ થાય છે, ઈ કથાઓમાં ક્રમશઃ જે લોકો ભક્ત નથી એવા લોકો જ્યારે આ કથાઓ બોલે છે, તો એમાં ઈ કથાના એવા ભાગને પસંદ કરે છે કે જે ભાગની અંદર સિદ્ધાંત નથી હોતા. ઈ લોકો એવું માને છે. કઈક એવી વાર્તાઓ, કઈક એવી લીલા કથાઓને લઈએ કે જેમાં બહુ સિદ્ધાંતની જરૂર પડે નહીં. અને એવી, હાલાકી શ્રીમદ ભાગવતમનો એવો કોઈ ભાગ નથી કે જેમાં સિદ્ધાંત ન હોય. પ્રત્યેક શ્લોકની અંદર, એમ દશમ સ્કંદની અંદર એ અનેક સિદ્ધાંતો છે, પણ એ અમુક લોકો એવું માને છે કે ભાગવતમ એક એવો ગ્રંથ છે કે એમાં સિદ્ધાંત નથી. એટલે એ લોકો એવી કથાઓને, એવી સ્ટોરીઓને પસંદ કરે છે કે જે કથા અને જે સ્ટોરીઓ શ્રોતાઓને તે પસંદ આવે, એને સાંભળવા વાળા લોકો જે છે એને તે એવું લાગવું જોઈએ કે નહીં આમાં મજા આવે છે. અને વાર્તામાં કોને મજા ન આવે? પહેલું બીજું ભણતા હોય પ્રાઇમરીમાં, એમાં બધી વાર્તાઓ હોય પાઠના રૂપમાં, પણ માધ્યમિકમાં વાર્તા આવે નહીં. શું કામ? કારણ કે વાર્તાઓ તો કેવળ સમજવા માટે છે. હાલાકી શ્રીમદ ભાગવતમની અંદર કોઈ વાર્તા નથી, કોઈ ફાલતુ વસ્તુ નથી, પણ આ લોકો એવું સમજે છે, એવું માની લે છે. શું? કે શ્રીમદ ભાગવતમ જે છે એ કેવળ કથા છે, અને એટલે ભગવદ્ ગીતામાં એટલો રસ લેતા નથી. અને ખાલી બસ એ સ્ટોરીઓ, આનંદદાયક વાર્તાઓ, કથાઓ તમે કહો તો એને એવું લાગશે કે નહીં આ ભાઈ તો બાકી પ્રવચન કરે છે. શું કામ? કારણ કે અંદર કોરી વાર્તાઓ છે, બીજું કાંઈ નથી. તકલીફ શું થશે આનાથી જાણો છો? કે શ્રીમદ ભાગવતમનું આવું શ્રવણ કરશું આપણે, કેવળ કથાઓ જ સાંભળે જાય છે, કથાઓ જ તે. તો ઈ જે કથા જે છે એ આપણા ઘર સુધી આવશે નહીં. શું કામ? કારણ કે કથા સાંભળી હોય કે એક પ્રહલાદ હતો, એના એક પિતા હતા જેનું નામ હિરણ્યકશિપુ હતું, હે ને? તો હવે પ્રહલાદ હોય હિરણ્યકશિપુ હોય આપણને શું ફરક પડે છે? આપણે તો સાંભળીને ઘરે વહી આવવાનું છે, સમજાય છે? તો ઈ જે કથા છે એ આપણા વ્યક્તિગત જીવનને, કારણ કે ઘરે નો આવે એટલે વ્યક્તિગત જીવનને એ કથાઓ સ્પર્શ કરતી નથી, સમજાય છે? અને એટલા માટે અનેક કથાઓ સાંભળ્યા પછી તે ઈ સાંભળવા વાળો વ્યક્તિ કોરો ને કોરો રહી જાય. શું કામ? સિદ્ધાંત નથી મળતા એટલે. સ્ટોરી તમે સાંભળો, જેમ ઉદાહરણ આપે ધ્રુવ મહારાજનું, ધ્રુવ મહારાજની કથા સાંભળી, બહુ સુંદર કથા છે, પણ પછી એ તો ભાઈ એક ધ્રુવ હતો, એની મમ્મીએ કીધું કે તારે જંગલમાં જવાનું છે, તો જઈ આવ્યો અને પાછો આવ્યો ને એમ આપણી કથા સાંભળીને ઘરે પાછા આવીએ. શું મતલબ છે આવી કથાઓનો? અને આવી કથાઓ ક્યારેય જીવનની અંદર સુખ આનંદ આવું કઈ લાવી શકતી નથી, કારણ કે વ્યક્તિગત જીવનને એ કથાઓનો કોઈ સ્પર્શ નથી રહેતો, સિદ્ધાંતનો કોઈ સ્પર્શ નથી હોતો. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર દ્વિતીય અધ્યાયમાં સાંખ્ય યોગને વારંવાર રિપીટ કરી રહ્યા છે. હાલાકી પ્રત્યેક શ્લોકમાં અલગ અલગ સિદ્ધાંત હોવા છતાં એવું લાગે છે કે ભગવાન અહીંયા રિપીટેશન કરી રહ્યા છે. હરે કૃષ્ણ હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. તો દ્વિતીય અધ્યાયમાં એવું લાગે છે કે ભગવાન એકની એક વાતને રિપીટ મારી રહ્યા છે, રિપીટેશન કરી રહ્યા છે. પણ આપણે જોઈ રહ્યા છીએ આટલી એકાદશીઓથી કે બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે છે કે ભગવાન આ શ્લોકોને રિપીટ કરે છે, પણ વાસ્તવિકતા શું છે કે બહુ સુંદર રીતે આ શ્લોકોની અંદર ભગવાન એક વ્યક્તિગત મુદ્દાને પ્રસ્તુત કરી રહ્યા છે. જેમ કે ગત શ્લોક, ગયો શ્લોક જે હતો ઈશાની ઉપર હતો, કોઈને યાદ છે ગયા શ્લોકમાં ભગવાને શું ચર્ચા કરી હતી? કોણ બતાવશે? ચાલો આજે આપણે પરીક્ષા કરીએ થોડી. ગયા વખતે પ્રવચનમાં કેટલા લોકો હાજર હતા? ગયા શ્લોકની ચર્ચા જે થઈ એમ મેં શું, ગયા શ્લોક અને પહેલાના શ્લોકની જે ચર્ચા થઈ એમાં કેટલા આ લોકો હાજર હતા? પ્રસાદ તો આપણે 200 ભક્તોનો બનાવ્યો હતો. ઠીક છે, હવે તમે તો રસ લ્યો કે ન લ્યો, પણ અમારું તો કર્તવ્ય છે, અમારે પ્રસ્તુત કરવું જ રહ્યું. ગત શ્લોકમાં ભગવાન શરીરના વિષયમાં સ્પષ્ટતા કરે છે કે આ શરીર જે છે એ કેવું છે? નાશવંત છે. અને આત્મા જે છે એના ત્રણ ગુણ બતાવ્યા. આત્મા કેવો છે? અવિનાશી, બીજો નિત્ય, અને ત્રીજો શાશ્વત છે ને, નિત્ય, નિત્ય સનાતન અને હવે ત્રણ થઈ જવા જોઈએ ને, અવિનાશી. આત્માના ત્રણ ગુણ ભગવાને બતાવ્યા અને શરીર નાશવંત છે. જ્યારે આત્માનો ક્યારેય નાશ થતો નથી. આ બધું યાદ રાખવું પડશે, કારણ કે તમે જો આને સમજશો નહીં તો પછી જીવનમાં આને કેવી રીતે આચરણ કરશો? કારણ કે આજનો શ્લોક જ બહુ મહત્વપૂર્ણ છે. જો આ શ્લોક જે ચાલી રહ્યા છે સાંખ્ય યોગ, આને તમે ક્રમવાઇઝ યાદ નહીં રાખો ભગવાન કઈ કયા 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 મુદ્દાની ચર્ચા આગળ કરી ચુક્યા છે, કયા મુદ્દાઓની ચર્ચા હવેના શ્લોકોમાં કરી રહ્યા છે, આ બધું નહીં સમજો તો તમારા પ્રવચનમાં આવવાનો કોઈ મતલબ નથી. તમે અહીંયા આવો છો, બેસો છો, સાંભળો છો ભગવદ્ ગીતાને, પણ તમને ખબર જ નથી ભગવાન શું બોલી રહ્યા છે, તો પછી પ્રવચનનો શું અર્થ છે? કમસે કમ એકદમ પ્રેક્ટિકલ વાત ભગવાન અહીંયા રજૂ કરે છે, એકદમ પ્રેક્ટિકલ વાત જે મારા તમારા જીવનની અંદર પ્રતિ ક્ષણ જે અનુભવમાં આવે છે એવી વાત ભગવાન અહીંયા અર્જુન સામે ચર્ચા કરી રહ્યા છે. આ કોઈ બહુ મહાન ફિલોસોફી નથી ચાલી રહી, એને એકદમ સિમ્પલ વસ્તુ ચાલે છે. ભગવદ્ ગીતાનો પાયો છે આ, અને એમાંય તે આપણને ફાફા પડે છે. એટલા માટે કારણ કે આપણે આમાં રસ નથી લેતા, સાંભળીએ છીએ પણ આપણને રસ નથી ભગવદ્ ગીતામાં, ભલે હવે ચાલ્યા કરે. કારણ એ છે કે સિદ્ધાંત જાણવામાં આપણને રુચિ નથી, બાકી કથા હમણાં પૂછો લ્યો અહીંયા બેઠા છે બધાને, આખા ભાગવતમની બધી કથા કહી દે, પણ એમાં એમાં સિદ્ધાંત એ કઈ નહીં આવે. આ તમને યાદ નથી શા માટે જાણો છો? કારણ કે તમે સિદ્ધાંતને સમજવા જ માંગતા નથી. અને અધ્યાત્મ જગતનો નિયમ છે, ત્યાં કથાઓ કામ નહીં લાગે સિદ્ધાંત વગર. એટલા માટે આ લખે છે કવિરાજ ગોસ્વામી, પણ આ શબ્દ છે શ્રી ચૈતન્ય મહાપ્રભુના, કે સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને બોલવામાં, સમજવામાં અને આચરણ કરવામાં કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ. અને આ આપણી આળસ બતાવી રહી છે કે આપણે આળસુ થઈ ગયા. શેમાં? વાસ્તવિક તત્વજ્ઞાનને સમજવા માટે, કારણ કે આપણને રિયલ ફિલોસોફીમાં રસ નથી. આ જે સ્ટેટમેન્ટ છે કવિરાજ ગોસ્વામીનું, આને જીવનમાં નોટ કરવું પડશે તમારે, કે સિદ્ધાંતને સમજવામાં ને જાણવામાં કોઈ દિવસ આળસ કરવી જોઈએ નહીં, નહીંતર ક્યારેય તમારી પ્રગતિ થશે નહીં. બાકી નકરી જ વાર્તાઓ, નકરી જ કથાઓ સાંભળશો તો એમાં કઈ જીવન પરિવર્તન નહીં થાય. સમજાય છે? કથાઓ એક આધાર છે સિદ્ધાંતને સમજવા માટેનો. તો ભગવાન આજનો જે શ્લોક છે 2.19, આજનો શ્લોક અહીતે ભગવાન દ્વારા બતાવવામાં આવેલા એ સાંખ્ય યોગનો એક ભાગ છે. અધ્યાય 2 શ્લોક સંખ્યા 19 આવૃત્તિ. યએનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. યએનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. યએનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. યહ જે એનમ આને વેતિ જાણે છે, હંતારમ હણનારો, યહ જે ચ પણ એનમ આને મન્યતે માને છે, હતમ હણાયેલો, ઉભો બંને તો તેવો ન કદી નહીં, વિજાનીતઃ જાણે છે, ન કદી નહીં, અયમ આ હંતિ હણે છે, ન નહીં, હન્યતે હણાય છે. અનુવાદ: જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. તો આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બે વ્યક્તિઓની ચર્ચા કરે છે, અને એ બે વ્યક્તિ જે છે, વિવિધ પ્રકારના મત ધરાવતા બે વ્યક્તિઓ છે. એમાં ભગવાન કહે છે કે તે બંને ઉભવનો અર્થ છે બંને, એ બે વ્યક્તિ અજ્ઞાની છે. કયા બે વ્યક્તિ? તો ભગવાન આ શ્લોકની અંદર બે પ્રકારના અજ્ઞાનીઓની ચર્ચા કરી રહ્યા છે, અને એ બે પ્રકારના અજ્ઞાનીઓ છે એમાં પહેલો અજ્ઞાની છે એ એવું માને છે કે જીવાત્માને એ હણનારો સમજે છે, પહેલો અજ્ઞાની છે. અને બીજો જે છે એ જીવાત્માને હણાયેલો માને છે. સમજ પડી? પહેલા નંબરનો જે અજ્ઞાની છે એ માને છે જીવાત્માને હણનારો, અને બીજા નંબરનો જે અજ્ઞાની છે એ માને છે જીવાત્માને હણાયેલો. સમજ પડી? શું સમજ્યા બોલો. હરીશ પ્રભુ, તો તમે હા તો પાડી. પહેલા પ્રકારનો અજ્ઞાની કોણ છે, કોણ સમજ્યું છે? બે અજ્ઞાનીઓની જે વાત થઈ રહી છે એમાં પ્રથમ, એનો મતલબ શું છે? જીવાત્માને હણનારો મતલબ અચ્છા પ્રવીણ પ્રભુ, જીવાત્માને મારી શકાય છે. ત્રીજું કોઈ? જીવાત્માને મારું છું. અચ્છા, હવે કોઈ વિશિષ્ટ મત? હા, માતાજીઓ શું સમજે છે? પ્રથમ પ્રકારનો અજ્ઞાની ભગવાન કોને કહી રહ્યા છે? ક્યાં જીવ નહીં, પ્રથમ પ્રકાર કા જો અજ્ઞાની હૈ વો ભગવાન કિસે એ અજ્ઞાની બતા રહે, મતલબ ભગવાનને બતાવે કે જીવાત્મા કો હનન કરને વાલા હૈ, મતલબ ઇસકા અર્થ ક્યા હૈ સમજના હૈ. હા નહીં, ઈ તો ઈ આમાં નથી. તમે આને વાંચો બરાબર. જીવાત્માને ભગવાન શું બોલે છે કે જે આ જીવાત્માને હણનારો સમજે છે, પ્રથમ વાક્ય આ છે, પહેલો અજ્ઞાની કે જીવાત્માને હણનારો સમજે છે, માને કે જીવાત્મા એવું માને છે કે હું બીજાને મારું છું. સમજ પડી? શું કહે છે પહેલો અજ્ઞાની? એવું માને છે કે હું મારું છું બીજાને, અને બીજો અજ્ઞાની છે કે જીવાત્માને હણાયેલો માને છે. ત્યારે તમે જે જવાબ આપ્યા કે જીવાત્માને મારી શકાય, એ સેકન્ડ નંબરનો અજ્ઞાની છે. પહેલો શું માને છે? હું મારું છું. કોને? આ સંસારમાં જે બીજા જીવાત્માઓ છે એને, કે જે આ જીવાત્માને હણનારો, જીવાત્મા માને પોતે. તો જે વ્યક્તિ એવું માને છે કે હું મારવા વાળો છું, એ પહેલા નંબરનો અજ્ઞાની છે કે હું બીજાને મારીશ. અને બીજો અજ્ઞાની કોણ છે? જે એવું સમજે છે કે બીજો કોઈક મને મારશે, એને મતલબ કે આ જે જીવાત્મા જે છે એનો નાશ કરી નાખશે. આ બે પ્રકારના અજ્ઞાનીઓની વાત ભગવાન આ શ્લોકમાં પ્રસ્તુત કરી રહ્યા છે. સમજાણું હવે કયા બે અજ્ઞાનીઓ છે? સમજ પડી? નહીતર હું ફરીને સમજાવું, હજી ઉદાહરણ આપીને કઈ, નહીતર આ નહીં સમજો તો આજનો શ્લોક બાઉન્સ થઈ જાય. કારણ કે હું હવે એટલું જ બોલીશ કે બે પ્રકારના અજ્ઞાની હોય, તો બે પ્રકારના અજ્ઞાની મતલબ કોણ? કે જે એવું માને છે કે આત્મા બીજાને મારી શકે છે, અને બીજો અજ્ઞાની ઈ છે જે એવું માને છે કે આત્મા મરે છે. સમજાઈ ગયું? તો આ બે મુદ્દાઓની ચર્ચા ભગવાને જ્યારે આ શ્લોકમાં કરી તો પછી અર્જુન કહી શકે કે તો પછી મને અહીં શું કામ ઉભો રાખ્યો છે? જો જીવ કોઈને મારી શકતો નથી અથવા એ પોતે મરતો નથી, સિદ્ધાંત ભગવાન સ્થાપિત કરી રહ્યા છે આ શ્લોકમાં કે આ કોઈને મારતો નથી અને કોઈનાથી મરતો નથી, તો અર્જુન કે મને અહીં શું કામ ઉભો રાખ્યો છે? હવે આ મરવાનો જ નથી, સ્વતંત્ર જ છે, તો પછી અહીં ઉભા રહેવાનો કોઈ મતલબ નથી કુરુક્ષેત્રમાં, હાલો ઘરે. હે ને, આત્મા મતલબ ભગવાન આત્માની સનાતન સ્થિતિ બતાવી રહ્યા છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી અને કોઈ એને મારી શકતું નથી. અને તો અર્જુન કે તો આ યુદ્ધ કરવાની જરૂર જ શું છે? તો આ બધા આત્મા જ છે, તમે ક્યારના એ તો સમજાવો છો. એને તો યુદ્ધ શા માટે કરવું? કારણ કે ગયા શ્લોકમાં ભગવાને અર્જુનને કીધું યુદ્ધ કર, યુદ્ધનો આદેશ આપ્યો ને એમણે આ સમજાવીને. તો યુદ્ધ કરવાનું કહે છે તો અર્જુન દલીલ કરી શકે કે ભાઈ આત્મા મારવા વાળોય નથી અને મરતોય નથી, એટલે મારો અહીંયા યુદ્ધ કરવાનો કોઈ ઈરાદો છે? ભગવાને કીધું એને યુદ્ધ કર, પણ અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયા નહીં. એટલે ભગવાને ફરીથી આ સાંખ્ય યોગ ફરીથી પાછો અર્જુનને સમજાવવાનું ચાલુ કરે. નહીંતર ગયા શ્લોક પછી અર્જુનને કીધું હતું કાંઈ વાંધો નહીં, મને સમજાઈ ગયું કે આ બધા આત્માઓ છે, શરીર મરવાના છે, આત્મા મરતો નથી, આપણે યુદ્ધ કરશું. ભગવાને કીધું યુદ્ધ કર, પણ અર્જુને ગાંડી વાતમાં લીધું નહીં. તો ભગવાન કે આ કંઈક તકલીફમાં લાગે છે પાછો, તો એની તકલીફને દૂર કરવા હવે એ આત્માના સિદ્ધાંતને ભગવાન ઓર વધારે દ્રઢ કરી રહ્યા છે, ઓર વધારે ગહેરાઈથી સમજાવી રહ્યા છે. શું કામ ભગવાન આ વાત કરે છે? કારણ કે આ શ્લોકનો જે સિદ્ધાંત છે એના દ્વારા ભગવાન આગળના જે શ્લોકો છે સાંખ્ય યોગના એમાં એક ઉચ્ચ સિદ્ધાંતની સ્થાપના કરવાના છે. કયો ઉચ્ચ સિદ્ધાંત? કે જે સિદ્ધાંતનો આશ્રય લઈ અને વ્યક્તિ ભ્રમથી મુક્ત થઈ જાય છે. એ ઉચ્ચ સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે ભગવાન એની આ પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે. આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે મારનાર એ બ્રહ્મા છે, માને અર્જુનને કહી રહ્યા છે કે તું બ્રહ્મા છો, કારણ કે તું એવું માનતો હતો ને કે આ મારા સગા સંબંધીઓ છે અને આ બધાને મારે કેમ મારવા, અર્જુનનો પ્રશ્ન હતો ને પ્રથમ અધ્યાયમાં. તો ભગવાન એનું ખંડન કરી રહ્યા છે અહીંયા કે અર્જુન તું માને છો કે હું મારવા વાળો છું, પણ વાસ્તવિકતા તો એ છે કે આત્માને કોઈ મારી શકતું નથી. એનો મતલબ કે જે લોકો સંસારમાં એવું માને છે કે હું મારું છું એ બધા કેવા છે? બ્રહ્મા છે, ભ્રમિત છે. એ ભલે માનતા હોય કે હું મારું છું, પણ વાસ્તવમાં એ મારતા નથી. અને બીજું મરનાર જે વ્યક્તિ મરે છે એ એમ માને છે કે હું હવે સદાના માટે લુપ્ત થઈ ગયો, મારું મૃત્યુ થઈ ગયું છે, તો એ બ્રહ્મા છે. કારણ કે આત્માને મારી શકાતો નથી ને એ મરતો નથી. હતો આ બે સિવાય આ સંસારમાં ત્રીજી સ્થિતિ છે કઈ તમારા મનમાં આવે છે? મરનાર નથી અને મારનાર નથી, તો આની સિવાય ત્રીજો વિકલ્પ તમારી પાસે છે કઈ મનમાં? આવે ત્રીજો કઈ ચાન્સ લેવા જેવો નથી, આપણા મનમાં નથી પણ કૃષ્ણના મનમાં છે. એટલા માટે એ અર્જુનને આ શ્લોક કહે છે, કારણ કે એ જે ત્રીજી વસ્તુ છે એને આગળના શ્લોકોમાં ભગવાન સ્થાપિત કરશે કે મારનાર અને મરનાર બંને બ્રહ્મા છે. તો અર્જુન કે તો મારે શું કરવાનું? મને એ રથ ઉપર તેમ બેહાડ્યો છે, હવે તો તમે કીધું બધા આત્મા છે, તો કરવું શું મારે? તો ભગવાન કહે છે કે આ બે થી ઉપર બ્રહ્મની જે સ્થિતિ છે એનાથી મુક્ત થઈ અને એ બંને સ્થિતિઓની ઉપર જે ત્રીજી સ્થિતિ છે જેનું નામ છે કર્તવ્ય, એ કર્તવ્ય તારે સમજવાનું છે. જે કર્તવ્યનું બીજું નામ છે ધર્મ. વ્યક્તિનો જે વાસ્તવિક ધર્મ છે એ ધર્મ તારે સમજવાનો છે અને એ ધર્મનું તારે પાલન કરવાનું છે. તો અર્જુનને પૂછે, માનો કયો ધર્મ? સર્વ ધર્માન પરિતજ્ય. તમે ધર્મ કર્તવ્યનું પાલન કરવાનું કહો છો. તો ભગવાન એને કહે છે કે વ્યક્તિ જ્યાં સુધી શરીરના સ્તર ઉપર હોય ત્યાં સુધી ભ્રમમાં રહે છે. તો એ શારીરિક સ્થિતિમાંથી જ્યારે ઉપર ઉઠે, આત્માના તત્વને ઠીક ઠીક સમજે, ત્યારે એ વ્યક્તિ પોતાના કર્તવ્યને જાણે છે. ત્યાં સુધી કર્તવ્ય સમજી શકતો નથી. અને આ સંસારમાં લોકો કર્તવ્યનો ઉપદેશ કરતા હોય, આપણું કર્તવ્ય આપણે કરવું જોઈએ, કર્તવ્ય ક્યારેય છોડાય નહીં. પણ કર્તવ્ય શું છે એ ખબર છે? ખાલી બોલતા આવડે છે, બોલે છે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, પણ પૂછવામાં આવે કે કર્તવ્ય છે શું, તો કે એ ખબર નથી. તો હું કામ ઉપદેશ આપે છે? તો એ કે આમ ભગવદ્ ગીતામાં સાંભળ્યું તું, ક્યારે સાંભળ્યું તું પણ સમજ્યા નથી, તો ઉપદેશ શા માટે આપો છો? આપણે તો કેટલું સાંભળીએ છીએ રોજ. ત્રીજું સ્તર જે છે કર્તવ્ય, આ મગજમાં રાખજો, કારણ કે આ કર્તવ્ય છેક 18મા અધ્યાય સુધી ચાલશે. હવે હા, મેં તમને પહેલા કીધું હતું, ભગવદ્ ગીતા જે છે એક લોજિક છે. 800 શ્લોક એકબીજા સાથે જોઈન્ટ છે, કંઈક ને કંઈક એકબીજાનું તાત્પર્ય મળે છે. આ શ્લોકોની એવી અદભુત ગોઠવણી થઈ છે ભગવદ્ ગીતાની અંદર કે એને સમજવા માટે તમારે 18 અધ્યાય આ રીતે સાંભળવા પડશે, તો તમે સમજશો કે આ ભગવદ્ ગીતા છે શું વાસ્તવમાં. તો આ જે કર્તવ્ય છે એ વાસ્તવિક સ્થિતિ છે વ્યક્તિની આ ભૌતિક જગતમાં, કે પ્રત્યેક જીવાત્માઓએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. હવે એ કર્તવ્ય શું છે એ આપણે આગળ સમજીએ. ભગવાન કહે છે કે બંને વ્યક્તિ બ્રહ્મા છે, એનો અર્થ કે ભગવાન અર્જુનને એક વિશેષ આજ્ઞા આપી રહ્યા છે. એ આજ્ઞા શું છે? કે અર્જુન, આ સંસારની અંદર જે દ્વંદ્વ છે એ સત્ય છે, અને આ દ્વંદ્વની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. દ્વંદ્વ એટલે બે, દ્વંદ્વનો અર્થ થાય છે બે, સુખ દુઃખ, દિવસ રાત્રિ. અને મેં તમને ઉદાહરણો પહેલા આપ્યા હતા. તો અહીંયા ભગવાન દ્વંદ્વ આપે છે મારનાર અને મરનાર. અહીંયા એક દ્વંદ્વ ઉભો થયો છે, એક મારનાર છે એક મરનાર છે. તો વિચાર કરવામાં આવે તો આ સંસારની અંદર રીતે લોકો બેમાંથી એક સ્થિતિમાં હોય છે, યા તો મરનાર છે અથવા તો મારનાર છે. તો મરનારનો અર્થ કે મારનારનો અર્થ એ નથી કે ચપ્પુ લઈને તલવાર લઈને કોક બંદૂક લઈને મારતો હોય, એ મારવાની વાત નથી. મારવાનો અર્થ છે કે બીજાને હરાવવું, સીધી ભાષામાં પોતાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં સામે વાળો કોઈ પ્રતિસ્પર્ધી વ્યક્તિ હોય એને કેવી રીતે હરાવી દેવો, એને તે મારવું જ કહેવામાં આવે છે. તો આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ એકબીજાને મારે છે કે નહીં? માનો આપણે રમતનું ઉદાહરણ લઈએ, તો રમતની અંદર શું હોય છે? બે પક્ષ હોય છે, એમાં બંને પક્ષ હોય કે હું સામે વાળા પક્ષને માત કરી દઉં. રમતની ભાષામાં માત કરવાનો અર્થ શું છે? મારવું. કબડ્ડીમાં આવે ને, આટલા ખેલાડીઓને માર્યા, આઉટ કરે એને શું કહેવામાં આવે? મારવું. અને હારી જાય ત્યારે એને શું કહે છે? માત કરી દે છે. સંસ્કૃત શબ્દ ખેલ જગતની અંદર આ વપરાય છે કે ભારતે પાકિસ્તાનને માત કરી દીધું. ન્યૂઝ વાળા બતાવે ને મેચ ઇન્ડિયા જીત્યું હોય તો માત કરવાનો અર્થ છે પછાડી દીધું, મારી દીધું. આવા બધા શબ્દો આવે છે કે નહીં? હરીફાઈ, કોમ્પિટિશન. તો પ્રતિ ક્ષણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પછાડવાના પ્રયાસમાં રહેલો હોય છે અને પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે છે કે આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. તો એ જે હરાવવાની જે પ્રકૃતિ છે, હરાવવાની જે ચેષ્ટા છે, એનું નામ જ છે મારનાર. એક વ્યક્તિ એવું સમજે છે, માનો ભારતની ટીમ હોય તો એવું માને કે અમે પાકિસ્તાનને મારી દીધું. હરાવી દેવાનો અર્થ શું છે? મારવું. એ વાત તમે બિઝનેસમાં લ્યો કે કોઈ વ્યક્તિ આગળ વધતો હોય તો એક વ્યક્તિ શું કરે છે? એને પછાડી અને પોતે એનાથી આગળ જવાનો પ્રયાસ. તો પછાડ્યો માને એને માર્યો. એ શું સમજે છે? કે હું આને મારી નાખું. અને ક્યારેક ક્યારેક લોકો રિયલમાં હત્યાય કરી દે છે. શું કામ? કે જો નહીં મારું તો વળી પાછો એ આવશે. એ ક્યાં થાય? ખુરશી ઉપર. અને ખુરશી એક હોય અને બેસવા વાળા અનેક લોકો, હેને? જેમ કે ચૂંટણીમાં અનેક પક્ષ હોય અને ખુરશી એક હોય, તો એમાં થાય છે હું એક વ્યક્તિ જીતે છે અને બાકીને પછાડે, અથવા બહુ સશક્ત ન હોય તો મારી નાખે કે ફરી પાછો ક્યારેય આવે નહીં. તો ફરી ન આવે એટલા માટે લોકો મારે છે. અને શું માને છે કે હું મારવા વાળો છું, હું જો આને મારી નાખીશ તો હું સફળતા પ્રાપ્ત કરીશ. અને સામે એક વ્યક્તિ મરવા વાળો હોય છે, મતલબ જે હારે છે, એ મરી રહ્યો છે, એ એમ માને છે કે હું મરીશ. એક પોતાને મરવા વાળો માને છે, એક એવું માને છે કે હું મરીશ, તો એકને એવું લાગે છે કે હું સફળ થઈ ગયો. માને જે ચૂંટણી જીતે, ઇલેક્શન જીતે, એ શું વિચાર કરે? હું સફળ થઈ ગયો. અને જે વ્યક્તિ ઇલેક્શન હારે, એ શું વિચાર કરે છે? હું નિષ્ફળ થઈ ગયો. જે વ્યક્તિ મેચ જીતે, એ શું માને છે? હું સફળ, હારી ગયો એ નિષ્ફળ. પણ શાસ્ત્ર એવું કહે છે કે એ જે એક સફળ અને એક નિષ્ફળ જે દ્વંદ્વ આપણને દેખાઈ રહ્યો છે, વાસ્તવમાં બંને નિષ્ફળ છે. માનો એક મેચ જીતી લીધી તો બીજી તો ઊભી છે, કહેવાનું કે નહીં? એક વાર ચૂંટણી જીતી, પાંચ વર્ષ પછી ફરીને ચૂંટણી તો ઊભી છે. તો માર્યા પછી તે જે સફળતા આપણે માનીએ છીએ કે અમે સફળતા પ્રાપ્ત કરી લીધી, એ સફળતા વાસ્તવમાં ટકતી નથી, એ સફળતા રહેતી નથી. કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, આજે બિઝનેસમાં આપણે આગળ હોય, કાલે કોઈ બીજો આગળ થઈ જાય, તમે રોકી ન શકો. કેટલા લોકો આરે લડશો, કેટલા લોકોને પાછળ રાખશો, અને તોય આખું જીવન આપણે આ પ્રયાસ કરતા રહીએ છીએ. શું કે હું આગળ વધી જાઉં, ઓલો કે હું પાછળ આને પાછળ રાખી દઉં. અને આવું ખાલી ભૌતિક જગતમાં એવું નથી, ભક્તોમાં આવું છે, પ્રચાર કરતા હોય, હે ને? આ અમારી વાત છે. પ્રચાર કરે તો વિચાર કરે કે હું આગળ વધી જાઉં. શું કામ? કે લોકો વિચાર કરે કે નહીં, હું બહુ મહાન વ્યક્તિ છું. તો બીજો વિચારતો કે ના, હું એની કરતા આગળ વધી જાઉં. દ્વંદ્વ. તો વાસ્તવિકતા એ છે કે આ બધું નિષ્ફળતા છે. શું કામ? કારણ કે આજે તમે આગળ છો, કાલે કોઈ બીજું આગળ થવાનું છે. માટે ભગવાન બતાવે છે કે દ્વંદ્વ જે છે એ હંમેશા નિષ્ફળતા આપે છે. આ જગતની અંદર ચાહે તમે પોતાને મારનાર સમજો, ચાહે મરનાર સમજો, બંને વ્યક્તિ અંતે શું પ્રાપ્ત કરે છે? નિષ્ફળતા. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, જો આ નિષ્ફળતા ન પ્રાપ્ત કરવી હોય તો પોતાના કર્તવ્યને સમજો, અને કર્તવ્યને સમજી અને એ જે કર્તવ્ય છે એ પ્રમાણે કાર્ય કરો, જીવનમાં તમે ક્યારેય નિષ્ફળ થશો નહીં. આ સફળતાની ચાવી ભગવાન બતાવે છે અહીંયા. સમજાય છે? કોઈને મારવામાં કે મરવામાં સફળતા નિષ્ફળતા નથી, કારણ કે કોઈ મારનાર નથી અને કોઈ મરનાર નથી. આત્માનું કાંઈ થતું નથી, નથી મરતો, નથી કોઈને મારી શકતો. તો હવે એક જ રસ્તો વધ્યો છે બુદ્ધિમાન વ્યક્તિઓ માટે. શું? કર્તવ્યને સમજો કે મારું કર્તવ્ય, તો પછી મારે શું કરવાનું છે. અર્જુનને એ જ સ્થિતિમાં જો, અર્જુનની મેન્ટાલિટી જે બિલકુલ આપણી સાથે ચાલી રહી છે, સમજાય? અર્જુન અત્યારે રથ ઉપર બેઠા છે અને ઈ તે આ શ્લોક સાંભળીને મનમાં વિચાર કરે. શું વિચારે છે? કે મરતો નથી ને મારતો નથી, તો પછી લાવ્યા શું કામ કુરુક્ષેત્રમાં? શું કામ રથ ઉપર બેસાડ્યો છે મને? દ્વંદ્વની સ્થિતિમાં ઈ છે. તો ભગવાન એને ત્રીજો રસ્તો નિર્દેશ કરે છે, કર્તવ્ય પાલન. કર્તવ્યને સમજો અર્જુન, કર્તવ્ય. અને આપણે તે શિક્ષા ઈ ગ્રહણ કરવાની છે કે દ્વંદ્વની સ્થિતિથી જ્યારે વ્યક્તિ ઉપર ઉઠે, એ સમયે એણે આ કર્તવ્યને સમજવું પડશે. અને ક્યારે સમજી શકે વ્યક્તિ? જ્યારે શરીર અને આત્માના તત્વને ઠીક ઠીક જાણતો હોય, સમજતો હોય અને જીવનમાં આચરણ કરતો હોય, એ જ વ્યક્તિ સાચું કર્તવ્ય પાલન કરી શકે. બાકી અહીંયા સાંભળે આત્મા છે ને ઘરે જઈને ઉપાડા લેતો હોય, અહીંયા સાંભળે કે આ શરીર નાશવંત છે અને તોય દિવસમાં 10 જણા રે બાંધતો હોય, આને કોઈ દી ખબર ન પડે કર્તવ્ય શું છે. સમજાય છે? આ અનુભવ સિદ્ધ જ્ઞાન છે, પ્રેક્ટિકલ વાત થઈ રહી છે, આ થિયરીકલ નથી. અને જો આનો અનુભવ કરતા નહીં શીખો તો આપણી જે ભૌતિક સ્થિતિ છે, ગમે એટલા અધ્યાત્મની અંદર આવો, એ તમારી સ્થિતિને કોઈ બદલી શકે નહીં. કારણ કે જ્યાં સુધી તમે જીવનમાં અનુભવ નહીં કરો કે હું આત્મા છું, હું આ શરીર નથી, શરીર નાશવંત છે, આત્મા ક્યારેય નાશ થતો નથી, અને આ વાતને દ્રઢ કરી હૃદયમાં બેસાડી અને આચરણ જ્યારે તમારા જીવનમાં દેખાય કે નહીં આ વ્યક્તિ વાસ્તવમાં આત્માના તત્વને સમજે છે, ત્યારે તમને પ્રકાશિત થાય છે જ્ઞાન હૃદયથી કે મારું કર્તવ્ય શું છે. અથવા તો એ કર્તવ્ય ગુરુ બતાવે છે કે તમારું કર્તવ્ય શું છે. ત્યાં સુધી વ્યક્તિને કર્તવ્ય પાલનની ખબર ન પડે. અને આવી રીતે વ્યક્તિ જો સમજે નહીં કે હું આ આત્મા છું, આ વાત જો જીવનમાં ઉતરે નહીં તો થાય શું? આપણા શ્લોકનો પ્રથમ મુદ્દો અધર્મ. આવા વ્યક્તિઓના ભાગમાં શું આવે છે? અધર્મ. તો અધર્મનું કારણ શું છે? પહેલો પ્રશ્ન એ છે. આપણા જે શ્લોક છે એનો પ્રથમ મુદ્દો એ છે કે વ્યક્તિ માને છે કે આત્મા જે છે એ મારનારો છે. મતલબ કે આવી માન્યતા રાખવાવાળા વ્યક્તિને અંતે પરિણામના રૂપમાં અધર્મ પ્રાપ્ત થાય છે. તો હવે એક પ્રશ્ન છે, અધર્મનું કારણ શું છે? કોઈ જાણે છે અધર્મ ક્યાંથી આવે છે? થોડુંક વિચાર કરો, બહુ સિમ્પલ ઉત્તર છે. અધર્મનું કારણ શું છે? તમે જવાબ નજીક છો, પણ એનો પરફેક્ટ શબ્દ શું છે? એ તો આપ વહી બતા રહે, પાણી નહીં હે તો સૂખા હૈ, એ તો વ્યાખ્યા નહીં હૈ. ઇસકા વ્યાખ્યા ક્યા હૈ અધર્મ કા? નહીં, અધર્મનું કારણ શું છે? શા માટે અધર્મ આપણા જીવનમાં આવે છે? અધર્મ પ્રવેશ ક્યાંથી કરે છે? હા નહીં, હવે એ જવાબ હોત તો હું થોડી પૂછે તમને. પ્રવીણ પ્રભુ, હા, પણ એને શું કહેવાય? નહીં, તમો ગુણી તો છે જ, પણ એક એક પરફેક્ટ સ્થિતિ છે. હમણાં હું કહીશ ને તો અરે આ તો એકદમ ઈઝી હતો. અજ્ઞાન. અધર્મનું કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાન બે પ્રકારના મુખ્ય હોય છે. આમ તો અજ્ઞાન ઘણું બધું છે, એમાં એક છે દેહાત્મ બુદ્ધિ અને બીજું છે વિકૃત જ્ઞાન. જો ગૌડી આચાર્યોએ એક એક વસ્તુનું વિશ્લેષણ કર્યું છે, એટલું વર્ગીકરણ કર્યું છે, એટલું વર્ગીકરણ કર્યું છે કે સામાન્ય વ્યક્તિની બુદ્ધિ આમાં કામ ન કરે. પણ છતાં આ સાંખ્ય યોગ છે. સાંખ્ય માને સંખ્યાપૂર્વક જેનો વિભાજન કરવામાં આવ્યું છે, એ સાંખ્ય યોગ છે. તો અધર્મનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાનની અંદર બે અવસ્થા મુખ્ય છે, એક દેહાત્મ બુદ્ધિ અને એક છે વિકૃત જ્ઞાન. તો હવે એક પ્રશ્ન છે, દેહાત્મ બુદ્ધિ કોને કહેવાય? હા, હું શરીર છું એને શું કહે છે? દેહાત્મ બુદ્ધિ. એક વખત હિઝોલીને રાધા ગોવિંદ મહારાજ પ્રવચન કરતા હતા તો વારંવાર આ શબ્દનો ઉપયોગ કરતા હતા, દેહાત્મ બુદ્ધિ. તો પ્રવચન પછી એક વ્યક્તિ મહારાજને મળવા આવ્યો અને પૂછ્યું કે મહારાજ, શહેર કે લોકો મેં બુદ્ધિ નહીં હોતી હૈ ક્યા? મહારાજને મહારાજે કીધું કે નહીં હોતી હૈ, એસા થોડી હૈ શહેર મેં રહેને વાલે લોકો મેં બુદ્ધિ નહીં હોતી હૈ. તો બોલે, નહીં આપ કબ સે પ્રવચન મેં કહ રહે થે દેહાત બુદ્ધિ દેહાત, તો એ સમજતો તો દેહાત બુદ્ધિ. દેહાત બુદ્ધિ એટલે દેહાત માને શહેર અને દેહાત ન બુદ્ધિ માને શહેરમાં રહેવા વાળાને બુદ્ધિ છે. દેહાત બુદ્ધિ નથી, દેહાત્મ બુદ્ધિ માને દેહની અંદર જેની આત્મબુદ્ધિ થઈ ગઈ છે એવા વ્યક્તિઓને કહેવામાં આવે છે દેહાત્મ બુદ્ધિ. દેહાત્મ બુદ્ધિનો અર્થ શું છે? દેહ માને શરીર, શરીરને જે વ્યક્તિએ આત્મા માની લીધો છે એ વ્યક્તિ એવું કહેવાય કે આ દેહાત્મ બુદ્ધિમાં છે. સમજે? એક પરફેક્ટ વ્યાખ્યા છે દેહાત્મ બુદ્ધિની, કે જે દેહને પોતાનું સર્વે સર્વા માની લે છે. તો ભગવાન જે આ સિદ્ધાંત બતાવી રહ્યા છે મારનાર અને મરનારનો, તો એક બીજો પોઈન્ટ એની ઉપરથી સમજવા જેવો જે છે, અજ્ઞાન તો તમને સમજો છો ને, એટલે અજ્ઞાનની વ્યાખ્યા કરવાની જરૂર નથી. અને બીજું છે વિકૃત જ્ઞાન. દેહાત્મ બુદ્ધિ તમે સમજો છો, કારણ કે તમે સાચો જવાબ આપ્યો છે એનો, હે ને. દેહાત્મ બુદ્ધિ માને જે શરીર માની લે છે, તો એ અજ્ઞાન છે એક પ્રકારનું. પણ સૌથી વધારે ખતરનાક છે વિકૃત જ્ઞાન. વિકૃત જ્ઞાન એટલે કે ભગવાનના આ સિદ્ધાંતોનો આશ્રય લઈ અને કોઈ વ્યક્તિ મહાન પાપી બની જાય, મહાન કુકર્મ કરવા વાળો બને. આ શ્લોકનો આશ્રય લઈને તમને લાગે છે કે આ શ્લોક વાંચી અને કોઈ વ્યક્તિ બહુ મોટો હત્યારો બની શકે, શું લાગે છે કમલેશ પ્રભુ તમને? તમે થોડાક દુવિધામાં લાગો છો. આ જે શ્લોક ભગવાન બતાવે છે, યસ, બની શકે કેવી રીતે? યસ, આ શ્લોકમાંથી તારણ શું કાઢે કે આત્મા મરતો નથી, હું તો મરવા વાળો છું નહીં, હામે વાળો મરવા વાળો નથી. તો પછી કરો જે મન ભાવે મધ્ય કરો, તો મહાન પાપી બને કે નહીં? પછી મને એને કોર્ટમાં લઈ જાય, કોર્ટમાં લઈ જઈને જજ સાહેબ પૂછે તે આ ભાઈને માર્યો શું કામ, રાખ ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને કસમ ખવડાવે, તો બોલો કે આ જ ગીતામાં ભગવાને કીધું છે 2.19 કે આ સંસારમાં કોઈ વ્યક્તિ મારનાર છે નહીં અને કોઈ મરનાર છે, ઈ જ ગીતાની કસમ ખવડાવો તમે. તો આ ગીતામાં જ લખ્યું છે કોઈ મારનાર નથી, કોઈ મરનાર નથી, તો મને સજા કેવી રીતે થઈ શકે? કોઈ વ્યક્તિ પાપ કરી શકે ને? શાસ્ત્રના સિદ્ધાંતનો આશ્રય લઈ અને જે વ્યક્તિ પાપ કર્મમાં લાગે છે આને કહેવામાં આવે છે વિકૃત જ્ઞાન. જ્ઞાન છે પણ કેવું છે? વિકૃત થઈ ગયું છે, જેમાં શાસ્ત્રની આડાશ લઈ અને પાપ કરવામાં આવે છે. સમજે? આવા જે શ્લોકો હોય એને પકડી પકડીને આવડા ગોતે આમાંથી, પછી કે હવે હત્યા કરો, તો ભાઈ કેવા થાય ને કે ભાઈ મારે તો મારવું નતું પણ મારો હાથ જે છે, કારણ કે આખરે તો હું શરીર નથી હું આત્મા છું, તો મારો હાથ જે છે એને ઓલાને ચપ્પુ મારી દીધું, ઈ તે એના શરીરમાં માર્યું છે, એને માર્યું નથી, તો હું શું કરું? બચી શકે કે નહીં? પણ આ તો સારું છે કે આવા બધા ખૂનીઓ ભગવદ્ ગીતા વાંચતા નથી, નકર જજ સાહેબ કન્ફ્યુઝન માં આવી જાય, કન્ફ્યુઝ થઈ જાય કે નહીં? કે સારું, આપણે ભગવદ્ ગીતાની કસમ ખવડાવી છીએ અને ગીતામાં જ આ ભગવાન બોલ્યા છે, પણ વિકૃત નહીં, સહી એકદમ શ્રદ્ધાપૂર્વક અને જે ઓથેન્ટિક જ્ઞાન છે એ પ્રમાણે એનો સ્વીકાર કરવો જોઈએ. ઘણા લોકો આ સંસારમાં આધ્યાત્મિક જીવન જીવતા હોય, એવું કહેતા હોય અમે આધ્યાત્મિક છીએ, ખાસ કરીને એવા લોકો જે દેવી દેવતાઓને માને છે, જે દેવી દેવતાની ઉપાસના કરે છે, એ લોકો શું કરે છે? બહુ દેવી દેવતાની ભક્તિ કરે, બહુ ભક્તિ કરે. આપણને લાગે કે આ વ્યક્તિ આધ્યાત્મિક છે, પછી એને પૂછીએ કે તમે આટલી બધી ભક્તિ શા માટે કરો છો દેવી દેવતાઓની, તો એ શું કહે છે ખબર? કાંઈ નહીં, મારે આ વસ્તુ જોતી હતી ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ માટે. આ સંસારમાં જે લોકો દેવી દેવતાની ઉપાસના કરે છે એનું અંતિમ લક્ષ્ય શું હોય છે? ભૌતિક ચીજ વસ્તુઓ, ધન સંપત્તિ. કારણ કે દેવતાઓ પાસેથી જે ભૌતિક લાભ મળે છે એમાં એ લોકોને એટલો આનંદ આવે છે, એટલે એ લોકો દેવી દેવતાની ઉપાસનાને ક્યારેય છોડી શકતા નથી. કારણ કે એને ખબર છે ભગવાન પાસે જાશું તો આ બધું મળવાનું નથી, આ દેવી દેવતા પાસે જ મળે, એટલે એ લોકો જીવનમાં ક્યારેય દેવી દેવતાને છોડી અને ભગવાનનો સ્વીકાર કરતા નથી. એક ઉદાહરણ આપું. એકવાર એક વ્યક્તિ શિરડી ગયો તો પછી મેને પૂછ્યું કે તું શિરડી શા માટે જાય છે? તો કે શિરડી હું જાઉં એટલે મારા મનમાં જે ઈચ્છા હોય, મારું જે કામ હોય એ બધું થઈ જાય. તો મેં કીધું, અચ્છા તો શિરડીના વિષયમાં તું શું જાણે છો, અથવા શિરડીમાં જેની પાસે તું જા છો એના એ વ્યક્તિના વિષયમાં તું શું જાણે છો, મને કે. તો એ કે હું તો ત્યાં જાઉં છું, દર્શન કરું છું, પણ ઉપર માથું કરીને કોઈ દી જોયું નથી કે ત્યાં કોણ બેઠું છે. તો મેં કે હું કામ જાય, પણ એ કે શિરડી જવાથી મારું કામ થઈ જાય છે બસ. સમજ્યા? આવા અંધશ્રદ્ધાળુઓ આ ભારત વર્ષમાં ગોતો ને તો 99% મળે આવા છે. આપણે એમ પૂછવી ને એ ગમે ને જતો હોય હાલીને અહીં હું કામ જાય, પછી ત્યાં જાવી એટલે આપણું કામ થાય છે. એટલે આનો અર્થ શું છે? કેવલ ભૌતિક સિદ્ધિઓ, ભૌતિક લાભ, થોડું ઘણું ધન એ દેવી દેવતાઓની કૃપાથી મળે, લઈને આવતો રહેશે. શિરડી ગયો તો ત્યાં લખ્યું છે ને, શ્રદ્ધા સબુરી સબકા માલિક એક, ઈ તો જોયું જ નથી ક્યારેય. શિરડી જાવી એટલે મારું કામ થઈ જાય છે કે બસ. આ વિકૃત જ્ઞાન વાળા લોકોની આ સ્થિતિ છે. અને એટલા માટે એ લોકો શું કરે, તમે ગમે એટલું ભગવાનના વિષયમાં સમજાવો, એ દેવી દેવતાને છોડશે? શું કામ? એને એવું લાગે છે કે મારો જે લાભ છે એ લાભ મને ન્યાથી મળે છે. ઘણા લોકોને આપણે કહેવી કે તમે ભગવાનની ભક્તિ શા માટે નથી કરતા, તો કે અમને તો આ દેવતાએ છે ને છોકરો આપ્યો, 12 વર્ષ થઈ ગયા છોકરો નહોતો, આને આપ્યો છે, હવે એને કેમ છોડવા? અમુક કે લગ્ન ન થતા, આને ને જ્ઞાન તે થઈ ગયા, એને કેમ છોડવા? આને કોણ સમજાવે? આ છે બધા વિકૃત જ્ઞાન વાળા. એને એક બહુ સુંદર ઉદાહરણ તમને આપું, પ્રેક્ટિકલ. એક લાડવાની દુકાન વાળો હતો, લાડવાની દુકાન. એને દુકાન ખોલી અને જોયું તો લાડવા વેચાય નહીં. ઘણા દિવસ બેઠો પણ કોઈ લાડવા લેવા આવે જ નહીં. તો એને એક વિચાર કર્યો, બાજુમાં નાનું એવું ગણપતિનું મંદિર બનાવી દીધું, ગણેશજી, અને નામ શું આપ્યું? ઈચ્છા પૂર્તિ ગણેશ. લોકોએ જોયું કે આ ઈચ્છા પૂર્તિ ગણેશ છે, અહીંયા જશું તો કામ થાય, ગણેશજીના મંદિરે એમ નામ તો જવાય નહીં, તો લાડવા લઈ જવા જોઈએ, ગણેશજીને પ્રિય છે. લાડવા મળે ક્યાં? તો કે બાજુમાં દુકાન. આવડા લાડવા લઈ જાય, ગણેશજીને ચડાવે, ઓલો રાતે જઈને બધા લાડવા લઈ આવે, ફરીને હવારે એના એ દુકાનમાં. ભૌતિક લાભ એમ કેન પ્રકારે, જે લોકો ભૌતિક લાભ ચાહે છે વિકૃત જ્ઞાન વાળા લોકો છે. સૌથી વધારે ખતરનાક, આની કરતા અજ્ઞાની સારો, દેહાત્મ બુદ્ધિ વાળો સારો, પણ આ વિકૃત જ્ઞાન વાળા જે છે એ મહાભયંકર છે, બહુ ખતરનાક છે. તો વિકૃત જ્ઞાન ખતરનાક છે, કારણ કે એનાથી ભૌતિક વસ્તુઓ મળે, અને ભૌતિક વસ્તુ મળે એ શા માટે ન લેવી જોઈએ ખબર છે? કારણ કે ભૌતિક વસ્તુઓથી પાપ કરવાની વૃત્તિ વધે છે. જેટલી ભૌતિક વસ્તુ વધારે એટલું પાપ કરવાની ઈચ્છા વધતી જાય છે. સૌથી પહેલું, ભોગ કોણ કરી શકે આ સંસારમાં? જેની પાસે ધન હોય, હે ને, પૈસા જ ન હોય એને તે ભાઈ એને ઓડી લઈને ભરવું છે, પણ સાયકલ આવવી જોઈએ ને. ભોગ તો એને કરવો છે પણ પૈસા નથી તો ભોગ નહીં કરી શકે. સમજાય છે? તો દેવી દેવતાઓની ઉપાસના જે લોકો કરે છે એને ભૌતિક લાભ મળશે, એ ભૌતિક લાભથી એ લોકો પાપ કરશે, કારણ કે ભોગનું ફળ તો પાપ છે, અને જેટલું ભૌતિક લાભ વધારે એટલું પાપ વધારે. ગરીબ લોકો એટલું પાપ નહીં કરે. શું કામ? કારણ કે પાપ કરવા માટે પૈસાની જરૂર પડે. જુગાર રમવો હોય પૈસા વગર રમાય? આ 4 નિયમ પ્રભુપાદજી આપ્યા એ તોડવા છે, મફત તૂટે? 4 નિયમ તોડવા માટે પૈસા કમાવા પડે પહેલા, પછી 4 નિયમ તૂટે. નશો કરવો છે તો બોટલ લેવા નહીં હોવા જોઈએ ને ખીસામાં, ઓલા ને કઈ હોય જ નહીં, શેનો નશો કરે? સમજાય છે? માંસાહાર કરવો છે, પૈસા હોવા જોઈએ ને ખરીદી કરવાના માંસની, વ્યવિચાર કરવો છે, પૈસા જોઈએ. તો 4 નિયમ તોડવા માટે પૈસાની ભૂલ જરૂરિયાત, પણ 4 નિયમ પાલન કરવા માટે કોઈ જરૂર નહીં, ફ્રી. તોય લોકો, આપણે કેવું પડે પ્રવચનમાં, 4 નિયમ પાલન કરો, લોકો નિયમ તોડે છે. હવે માંસાહારમાં કાંદા લસણ આવે, આપણે એમ કહેવી કે ભાઈ કાંદા લસણ ન ખવાય, ન ખાવ તો કદાચ કાંદાનો ભાવ 200 રૂપિયા કિલો જાય તો તમને શું ફેર પડે છે? આપણે ખાવા જ નથી પછી, ફાયદો કેટલો છે નિયમ પાલનમાં એ જોવો તમે, અને નુકસાન ખાવા છે તો એ તો 200 કિલો હોય 500 હોય તમારે લેવા જ રહ્યા, હે ને. અને પૂર આવ્યું હોય અને દારૂ પીતો હોય, એને દારૂ વગેરે હાલે નહીં તો એને શું કરવું રહ્યું? હવે ઓલો 1000 રૂપિયા કહેતો એ તો બોટલ લેવી જ રહી ભાઈ. સમજાય છે? માંસાહારી હોય, બહુ મોટું માંસાહારનું ફેમસ રેસ્ટોરન્ટમાં જાય માંસ ખાવું છે તો બિલઈ ફેમસ થશે મોટું. તો પાપ કરવા માટે પૈસાની જરૂર પડે છે, પણ ચાર નિયમ પાલન કરો એમાં પૈસાની જરૂર પડતી નથી. તો આવા જે વિકૃત જ્ઞાનવાળા લોકો છે એની તે હજી એક કેટેગરી છે કે વિકૃત જ્ઞાનમાં જે લોકો આગળ વધેલા હોય એ લોકો શું કરે છે, સિદ્ધિ પ્રાપ્ત કરે છે, બહુ મહેનત કરે, તંત્ર મંત્ર આવું બધું કરી અને મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે, અને સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી કુકર્મ કરે, પાપ કર્મ ચાલુ કરે. માની લ્યો કોઈને વશિતા સિદ્ધિ, આઠ પ્રકારની સિદ્ધિઓનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં છે, એ આઠ પ્રકારની સિદ્ધિઓમાંથી એક સિદ્ધિ છે વશિતા. વશિતાનો અર્થ છે વશીકરણ. માને કોઈ વ્યક્તિને તમે કઈ વશમાં કરી લ્યો પછી તમે જેમ કહો એ વ્યક્તિ એમ જ કરે. પછી એક છે પ્રાપ્તિ, જે વસ્તુ તમે ચાહો ઘરે બેઠા બેઠા આવે, તમને એમ થાય સિમલામાં સફરજન તોડવું તો અહીં બેઠા બેઠા આવે. એક છે અણીમાં લગીમાં, પહાડ કરતા મોટા થાય, કીડી કરતા નાના થઈ જાય. આવી આઠ પ્રકારની સિદ્ધિઓ છે, અને એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પછી આ લોકો શું કરે છે, એ સિદ્ધિનો આશ્રય લઈ અને પાપ કર્મ ચાલુ કરે છે. અને એવા સિદ્ધિવાળા લોકોને ભાળે એટલે આવડા ગાંડા થાય. હું ગાંડા થાય, આ બાપુ તો બહુ હારા ચમત્કાર કરે, બાકી આ ઇસ્કોન વાળા કાંઈ નથી કરતા એમને, બસ નકરું હરે કૃષ્ણ કરાવે, અને ઓલા બાપુ જો હાથમાંથી ચેન કાઢે, આવું થાય છે ને. અને આના ઉદાહરણ આપવાની જરૂર નથી, આ ભારતભરમાં આવા બાપુ તમને જ્યાં જોઈને મળી રહે. ટીવી ચાલુ કરો એમાં આ બે ચારના કેસ આવતા જ હશે, આમાં ચાલુ જ હોય. આ બધા સિદ્ધિવાળા છે, કારણ કે આપણે શાસ્ત્ર નથી જોયું એટલે આમાં બધું લખ્યું છે. એવી જે સિદ્ધિવાળા લોકો છે એ સિદ્ધિ પ્રાપ્ત કરી લોકોને વશમાં કરી અને પછી પાપ કર્મ ચાલુ રાખે છે, અને આના કારણે આવા લોકોને પરિણામ સ્વરૂપ પ્રાપ્ત શું થાય છે, અધર્મ. અને આપણે તે આ શ્લોકને સારી રીતે સમજવાનો છે, નહીતર આપણે ખોટા કામમાં લાગશું કે ભાઈ આપણે તે આત્મા છીએ. આત્માને શું છે, આત્માને કઈ લાગતું નથી, ભગવાને જ ના પાડી છે, કરો મન ભાવે એમ. વૈષ્ણવો આ રીતે ભગવાનના જ્ઞાનને ગ્રહણ કરતા નથી, જોકે તમારામાંથી કોઈ આમ નથી કરવાનું, પણ છતાં સમજી લેવું જોઈએ કે શાસ્ત્રનું જ્ઞાન ક્યારેય વિપરીત રૂપમાં ગ્રહણ કરવું જોઈએ. અનુકૂલ્ય ન, માને જે અનુકૂળતા છે ભગવાનની એ અનુકૂળતા પૂર્વક આ જ્ઞાનનો સ્વીકાર કરવો જોઈએ. તો સમજ પડી અધર્મનું મૂળ અજ્ઞાન કેવી રીતે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે દેહ ત્યાગ. ક્યાં તો સમજાયું કે અજ્ઞાન અવસ્થામાં બે અવસ્થા છે, દેહાત્મ બુદ્ધિ અને વિકૃત જ્ઞાન, અને હવે ત્રીજો પોઈન્ટ છે દેહ ત્યાગ. તો ભગવાને આ શ્લોકમાં બતાવ્યું શરીર અને આત્મા વચ્ચેનું અંતર, કે શરીર જે છે એ નાશવંત છે, આત્મા જે છે એ સનાતન સત્ય છે. પણ એક સિદ્ધાંત હજી છે, ચાહે ભગવાન બોલે કે નહીં, કે આ જે શરીર છે એનો ત્યાગ નિશ્ચિત રૂપે થવાનો છે. એ શરીરને તમે છોડવા ચાહો તોય ભલે, તમે એ શરીરને છોડવા નહીં ચાહો તોય ભલે, આ શરીર છૂટવાનું છે એ નિશ્ચિત છે. આ શરીરને આપણે ગમે એટલું પકડવાનો પ્રયાસ કરીએ આ શરીર પકડાતું નથી, શરીર રહેવાનું નથી. શરીરનો ત્યાગ થવાનો છે આપણે કાંઈ કરી શકતા, આ શરીરને બચાવવા માટે આપણું કાંઈ હાલતું જ નથી, સમજાય છે. શરીર બચાવવામાં આપણી કોઈ મહેનત કામ લાગતી નથી. પણ તો એક પ્રશ્ન થાય કે હવે મારનાર આપણે નથી, આપણે મરનાર નથી, આ શરીરને આપણે બચાવી નથી શકતા, તો પછી કરવું શું? હવે તો મેં પહેલા કીધું કર્તવ્ય પાલન, પણ કેવી રીતે શરીર આપણે નથી બચાવી શકતા, તો આ શરીર ઉપર આપણો અધિકાર કેટલો છે? એક અધિકાર ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બતાવે છે કે આત્મજ્ઞાનની અંદર શરીર છોડી શકાય છે, એ આપણા હાથમાં છે, સમજાય છે. આ શરીરને હું કે તમે રોકી શકીએ નહીં, પણ આ શરીરને છોડવું કેવી રીતે એ આપણાથી થઈ શકે. ક્યારે? જો તમે આત્મજ્ઞાનમાં સ્થિત રહ્યો તો. આત્મજ્ઞાનની સ્થિતિ શું છે? તો એના ઉદાહરણ શ્રીમદ ભાગવતમની અંદર છે. સ્કંદ છ, વૃત્રાસુર. વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની સામે ગયા તો ઇન્દ્ર વૃત્રાસુરને જોઈને ભયભીત થઈ ગયા. ઇન્દ્રને ડર લાગ્યો અને ઇન્દ્રને એટલો બધો ડર લાગ્યો કે ઇન્દ્રએ વિચાર કર્યો કે જો હું વજ્રનો પ્રહાર કરીશ આની ઉપર અને કદાચ વજ્ર ફેલ ગયું તો પછી ભારી મુશ્કેલી થશે. કારણ કે ઇન્દ્રને વિશ્વાસ હતો નહીં. ઇન્દ્રને ભગવાન વિષ્ણુએ કીધું તું કે આ વજ્ર લે, આનો પ્રહાર જેવો તું વૃત્રાસુર ઉપર કરીશ એટલે વૃત્રાસુરનું મૃત્યુ થશે. પણ ઇન્દ્રને ભગવાનની વાણીમાં વિશ્વાસ હતો નહીં, નો વિશ્વાસ થયો. તો ઇન્દ્રએ બુદ્ધિ લગાડી, શું કર્યું? આપણને ક્યાં વિશ્વાસ છે ભગવાન ઉપર? ભગવાને આટલું બધું કીધું ભગવદ્ ગીતામાં, આપણે આત્મા છીએ, શરીર નથી, આપણે માન્યું નથી માન્યું. તો આપણને ભગવાનની વાણીમાં વિશ્વાસ છે નહીં. ઇન્દ્ર નહીં હતો નહીં. આપણે જેમ આપણી બુદ્ધિ વાપરવી છીએ કે ના ના, થોડુંક તો આપણે વ્યવસ્થા કરવી પડે હો, આ નકરું ભજન કરે મેળ આવે, આ કોઈક ભક્તો એકલા જઈને પૂછો ને તો આવી વાતો કરતા હોય એ ને મૂર્ખ્યાઓ. અરે ભગવાન ગેરંટી લે છે તોય પાછા આવે, વિચાર. ઈ તો બધા કે, પણ એમને થોડું હાલે કળિયુગમાં આપણે ઘર હાંકવાનું. હા ખોલ્યો ભગવાન કે તમારે જ હાંકવું છે તો મને હું કામ પછી આગળ કરો છો. તો ઇન્દ્રને એવો વિચાર કર્યો કે ભગવાને કીધું પણ કદાચ ફેલ ગયું તો જે આવ્યો ને તે ગદા નાખી, વજ્ર ઘડીક પેન્ડિંગ રાખ્યું, ગદાનો પ્રહાર. ઓલી ગદા છે ને, ઓલા વૃત્રાસુર તો એટલા વિશાળ, આમ હાથમાં પકડી લીધી. વૃત્રાસુર ના હાથમાં ગદા આવડી લાગતી હતી, ઇન્દ્રની ગદા આટલી, એટલો વિશાળ શરીર હતું વૃત્રાસુરનું. અને ઈ ગદાનો આમ પાછો ઘા કર્યો, એરાવતના ભૂકા બોલાવી નાખ્યા, ના ઇન્દ્રની કેટલી સેનાઓના ભૂકા બોલાવી નાખ્યા એની ને એની ગદાથી. આમ તો ઇન્દ્ર ઓર ભયભીત થઈ ગયા. ત્યારે વૃત્રાસુરે કીધું, ઇન્દ્ર, આ સંસારમાં મેં એવું સાંભળ્યું, લોકો એવું કહે છે કે ઇન્દ્ર જે છે એ ભગવાનનો ભક્ત છે, તું ભક્ત છો ભગવાનનો, તને શરમ લાગવી જોઈએ કે તું પોતાને ભગવાનનો ભક્ત કહે છો. ઇન્દ્ર તો આશ્ચર્ય થઈ ગયું, આ અસુર આ મને શું કહી રહ્યો છે? એ કે ભગવાન વિષ્ણુએ તને કીધું તું કે આ વજ્ર જે છે એનો પ્રહાર તું મારી ઉપર કર તો મારું મૃત્યુ થશે, અને તને ભગવાનની વાત ઉપર વિશ્વાસ નથી, કેવો ભગત છો તું? વિચાર કરો, સ્વર્ગના રાજા દેવતા ઇન્દ્રને એક વૃત્રાસુર, એક અસુર ચેલેન્જ આપે કે કેવો ભક્ત છો તું? ભગવાન કહે છે કે વજ્રનો પ્રહાર કર અને તોય ગદા નાખી પાછી. હે ઇન્દ્ર, તું જલ્દીથી તારા વજ્રનો પ્રહાર કર, જેના કારણે મારું આ શરીર છૂટે અને હું ભગવાનના ધામને પ્રાપ્ત થાઉં. એને ભગવાનની યોજના હતી કે ઇન્દ્રના માધ્યમથી એ વૃત્રાસુર ઉપર પ્રહાર કરાવી અને વૃત્રાસુરને જલ્દીથી જલ્દી પોતાના ધામમાં બોલાવવા માટે ભગવાને આ એક પ્લાનિંગ બનાવ્યું હતું. વિચાર કરો, અસુરના શરીરમાં તે વૃત્રાસુરને વિશ્વાસ હતો કે આ શરીર છૂટ્યા પછી હું સીધો ભગવાનના ધામમાં જ જવાનો છું. ઓલા ઇન્દ્રને કહે છે, તું માર, મૃત્યુ માંગે સામેથી કે તું આ શરીર છોડાવ જલ્દી મને, જેના કારણે મારો આ આત્મા જે છે એ ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય. ઇન્દ્ર તો આશ્ચર્ય આમ જોયા કરે, અસુરના શરીરમાં આટલું જ્ઞાન અને આટલો ભગવાન ઉપર વિશ્વાસ. ઇન્દ્રને ઘડીક લજ્જા આવી, શરમ આવી, આપણે ભગત ભગત કરવી છીએ પણ આપણા કઈ છે એને? હા, આપણું એવું છે, કારણ કે આપણે ઇન્દ્રની પરંપરાના છે એટલે એને પહેલું જ ભગવાન ઉપર વિશ્વાસ નથી, અને બીજું કઈક જોવી તો ત્યારે એમ કે એટલે આપણા કઈ છે નહીં, નકર તો આમ બહુ કહેતો કે આપણે ભગત, આપણે વૈષ્ણવ. તો ઇન્દ્ર રીતે, પણ ઇન્દ્ર કરતા વૃત્રાસુરને વિશ્વાસ વધારે હતો. એકવાર એક મંદિરની બાજુમાં એક ભાઈએ દારૂની દુકાન કરી મંદિરની બાજુમાં જ. મંદિર વાળા પરેશાન થઈ ગયા. અરે મંદિર ભક્તો પરેશાન થાય શું કરે? ભગવાનને પ્રાર્થના કરે. તો બધા ભક્તો મળીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. અને બન્યું એવું કે બે અઠવાડિયા પછી એક વીજળી પડી ને તેની દુકાન ઓલાની ભાંગીને ભૂકો થઈ ગઈ. તો ઓલા ભાઈ કોર્ટમાં કેસ કર્યો જઈને જજ ને કીધું કે આ બધાએ મળી અને ભગવાનને કંઈક એવી પ્રાર્થના કરી છે કે જેના કારણે મારી દુકાન તૂટી ગઈ. હવે કેસ થયો તો ઓલા જજ જે હતા એને બોલાવ્યા ઓલા પૂજારીઓને બધાને, અને પૂજારીઓને કીધું કે ભાઈ આની કમ્પ્લેન આવી છે કે તમારી પ્રાર્થના કરવાના કારણે આની દુકાન નષ્ટ થઈ. ઓલા પૂજારીઓ કે ના ભાઈ, અમારી પ્રાર્થનાથી થોડી વીજળી પડે થોડી દુકાન નષ્ટ થાય. અને જજ સાહેબ કી જાણ ઈ કે તમે જેટલા પૂજારીઓ છો ને બધા પાખંડી છો. કેમ? કારણ કે તમે કરેલી પ્રાર્થના ઉપર તમને વિશ્વાસ નથી જેટલો વિશ્વાસ આ દારૂની દુકાન વાળાના છે. તમારી જ પ્રાર્થનાના કારણે મારી દુકાન તૂટી. અને તમે ને તમે પ્રાર્થના કરી ને તમને વિશ્વાસ નથી હે ને, આ બધા પાખંડી પૂજારી છો તમે. આવું છે કે નહીં? આપણું પ્રાર્થના ભગવાનને કરી પણ વિશ્વાસ? પ્રાર્થના કરે ને ભાઈ ભાઈ આપણી પ્રાર્થના થોડા ભગવાન આપણી સાંભળે. લે ભાઈ એને એને વિશ્વાસ જ હોય કે આપણી ન જ સાંભળે. આપણી પ્રાર્થના આવી વિશ્વાસ નથી ભગવાન ઉપર તો શું થશે? આપણી પોતાની પ્રાર્થનાઓમાં આપણને એટલો વિશ્વાસ નથી કે આ ભગવાન સાંભળે છે. તોય આપણે મંદિર જાવી બોલો, કમસે કમ સારું છે મંદિરે જાવશો એટલો જ વિશ્વાસ છે કઈ છે ભગવાન. તો આ વૃત્રાસુર, એમ વૃત્રાસુર ને વિશ્વાસ હતો કે હું ભગવાનના ધામમાં જઈશ, અને એ ગયા કારણ કે આત્મજ્ઞાનમાં હતા અંતિમ સમયે. બીજું છે પિતામહ ભીષ્મ. તો પિતામહ ભીષ્મ જયારે શરીર છોડવાના હતા, વિચાર કરો એવો વ્યક્તિ જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, ઈ જયારે ચાહે ત્યારે એનું મૃત્યુ થાય. અને ઈ વ્યક્તિ જયારે શરીર છોડવાના હતા કુરુક્ષેત્રના શરીરમાં ઉત્તરાયણનો સમય, હવે વૃત્રાસુરે તો આત્મજ્ઞાનમાં શરીર છોડ્યું પણ અહીંયા તો સાક્ષાત ભગવાન સામે ઉપસ્થિત, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જ્યાં સુધી હું શરીર છોડું નહીં ત્યાં સુધી તમે મારી સામે ઉભા રહો, તમારું જે પ્રસન્ન મુખ કમળ છે એ બિલકુલ મારી સામે રહેવું જોઈએ. આ પિતામહ ભીષ્મ પ્રાર્થના કરે છે ભગવાન, અને એ ભગવાનના મુખ કમળને જોતા જોતા એમણે શરીર ત્યાગ કર્યો. અને એ સમયે દેવતાઓએ આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ કરી, દેવતાઓએ પિતામહ ભીષ્મની સ્તુતિ કરી. શા માટે? કારણ કે આવો અદ્ભુત દેહ ત્યાગ સંસારમાં બહુ ઓછા લોકો કરે છે. ત્રીજું છે અજામિલ, બહુ જાણવા જેવું છે. હવે અજામિલ કેવો પાપી હતો કે ધર્મરાજના જેટલા પણ સેક્રેટરીઓ છે એ બધા થાકી ગયા હતા આના પાપ લગતા લગતા, અને લખી નાખ્યું હતું ઓલ ઇન વન, મને જેટલા પાપ છે એ બધા એને કરેલા જ છે, હવે આને જેટલી સજા આપો એટલી આપો. આવો પાપી વ્યક્તિ. અને એણે એકવાર પ્રવચન સાંભળ્યું. ક્યાં સાંભળ્યું પ્રવચન ખબર છે? એને ઘરે. કોનું પ્રવચન હતું? ભગવાન વિષ્ણુ દૂતો અને હેમરાજજીના દૂતો, આ બે વચ્ચેનું પ્રવચન થોડીક વાર જ સાંભળ્યું હતું, કારણ કે આત્માના ને સૂક્ષ્મ શરીરને તો બાંધી લીધા હતા, બરાબર છે. અને ઈ અજામિલ એક બાજુ આકાશની અંદર ઉભા હતા વિષ્ણુ દૂતો, અને એક બાજુ આકાશમાં ઉભા હતા યમરાજજીના દૂતો, અને વચ્ચે અજામિલ આમ બેઠો હતો ઉપર એના ઘરે જોતો બે શું વાત કરે છે. તો ઈ બેઠા બેઠા એને સાંભળ્યું, પણ અજામિલ પ્રવચન સાંભળતા સાંભળતા વચ્ચે હૂતો નહીં, ઊંઘ ન આવી. તમને લાગે છે અજામિલ હુએ પ્રવચનમાં? એને હૂતો નહીં પ્રવચનમાં, બોલો. અજામિલ ભાઈ ત્યાં શીખવા જેવું છે કે પ્રવચન જયારે સાંભળતા હોય ને ત્યારે હોવું જોઈએ, કારણ કે આ પ્રવચનમાં આપણે ધ્યાન નથી આપતા ને એટલે આપણે આગળ વધતા નથી. જ્યાં સવિ જ્ઞાન જ્ઞાન. આપણે દોડવી છીએ કેવી રીતે? ઓલું મશીન ઉપર દોડતો હોય ને, જ્ઞાન જ્ઞાન દોડે એને આગળ ન જાય એને. એ અવાસ્તવિક દોડ છે, દોડે છે પણ આગળ વધતો નથી. અને વાસ્તવિક તો દોડવું તો રસ્તા ઉપર તમે દોડો તો ખબર પડે ને અંતર કપાઈ રહ્યું છે. એમ આપણે આગળ નથી વધતા, આઈના બેઠા રહેવી. શું કામ? કારણ કે પ્રવચન સાંભળ્યું એમાં એક જ જોગું તો મારી જ લેવી હે ને. એ તો ક્યારેક વક્તાન દેખાય, ક્યારેક ન દેખાય, બાકી એકાદું તો. કારણ કે જયારે જયારે સિદ્ધાંત આવે, ફિલોસોફી આવે, એટલે આઈનમાં જોકા ચાલુ થાય. અને આવા પ્રવચન જીવનમાં ક્યારે ફાયદો કરે? સાંભળવું હોય, શ્રોતા બનવું હોય તો અજામિલ જેવો શ્રોતા બનવું જોઈએ. એક જ પ્રવચન જીવનમાં, એક જ લેક્ચર સાંભળ્યું હતું એ યમરાજજીના દૂત અને વિષ્ણુ દૂતોનું, અને એ તો એક જ જોકું માર્યા વગર એક પ્રવચન સાંભળ્યું. એમાં એને એવું આત્મજ્ઞાન થયું કે જેવું એ પ્રવચન પૂરું થયું પછી ઘરે જ ન ગયો, ઘરે રહ્યો જ નહીં.
અરે રામ, અરે રામ, રામ રામ, અરે અરે.
ઘરે ન ગયો, મતલબ હતો ઘરે, પણ પછી તો જોયું ને, ઓલો જે પુત્રમાં આસક્તિ હતી ને નાનો નારાયણ, નો નારાયણ ને જોયો, નો નારાયણ ની મમ્મી ને જોઈ, અને સીધો નીકળ્યો ક્યાં? હરિદ્વાર. હરિદ્વાર ની અંદર જઈ અને લગભગ 12 વર્ષ અનન્ય ભાવથી રાત દિવસ ભગવાનની ભક્તિમાં લાગ્યો. કારણ કે એને પ્રવચન જ એવું સાંભળ્યું જોરદાર. અને જે વાસ્તવમાં પ્રવચન સાંભળે ને, એ ભગવાનની અનન્ય ભક્તિમાં લાગે. અને બાકી ન લાગે સમજવાનું કે આ હરખું સાંભળતો નથી. કારણ કે એને અજામિલે હરખું સાંભળ્યું, સાંભળ્યું એટલે અનન્ય ભક્તિ એને કાંઈ લેવા દેવા નહીં. પત્નીનું શું થશે પાછળ, છોકરાઓનું શું થશે, કોઈ ચિંતા વગર સીધો હરિદ્વાર. હરિદ્વારમાં જઈને રાત દિવસ ભગવાનના ભજનમાં 12 વર્ષ કન્ટિન્યુ ભજન કર્યા પછી આવ્યા ઓલા ચારેય પાર્ષદો પ્રવચન વાળા ઈના ઈ વિમાન લઈને. અને અજામિલ નહીં તો એ શરીર છૂટી ગયું અને કેવો દિવ્ય દેહ પ્રાપ્ત થયો, ભગવાનના પાર્ષદ જેવું શરીર. અને એ શરીરમાં અજામિલ એ વિમાનની અંદર બેસી ભગવાનના ધામમાં વહી ગયો. શું કામ? પ્રવચન હરખું સાંભળ્યું હતું એટલે પ્રવચનમાં હું તો નહોતો. કેટલા સિદ્ધાંત છે અત્યારે હાલે છે ને જામિલ કથા, એટલા સિદ્ધાંત હતા તો એ હું તો નહીં. બોલો, પહેલી વાર જ સાંભળતો. અને આપણે પહેલી વાર તો બહુ ઊંચું પ્રવચન છે ભાઈ, સમજાણું નહીં કઈ. અજામિલ ને તો એ પહેલી વારમાં પહેલું છેલ્લું પ્રવચન એકમાં એમ તીવ્ર ભક્તિ કરવાથી ભગવાનના ધામને પ્રાપ્ત કરી. આ જ જીવનની અંદર ઘણા લોકો કે હવે આપણે થોડા ભગવાનના ધામમાં જાવી, એટલે અજામિલનું ઉદાહરણ જુઓ. એક જ જીવનની અંદર ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયો. કોઈ એનો પૂર્વ ઇતિહાસ કોઈ જગ્યાએ છે નહીં કે અજામિલ આગળના જીવનમાં કાંઈ કર્યું હતું, કોઈ નહીં. કેવલ એક જીવનની અંદર ભગવાનનું ધામ પ્રાપ્ત કરી દીધું અને આપણા માટે બંધ બેસતું ઉદાહરણ છે. હવે એ જેટલો પાપી હતો એટલા ભયંકર પાપી તો આપણે નથી એને, તો કમસે કમ એને કરતા હારી ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને ભાગવતના શ્રોતા પરીક્ષિત મહારાજ તક્ષક આવ્યો એ પહેલા આત્મજ્ઞાનના કારણે, એ ભાગવતના શ્રવણના કારણે શરીર છોડી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. તક્ષક આવ્યો પછી ત્યારે ખાલી શરીર હતું પરીક્ષિત મહારાજનું, કારણ કે આત્મ તો ઓલરેડી ભાગવતનું શ્રવણ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તો આવા અનેક ઉદાહરણો છે કે જો વ્યક્તિ આત્માના તત્વને સમજતો હોય, આત્માના જ્ઞાનને જાણતો હોય, તો એ વ્યક્તિ નિશ્ચિત રૂપે મૃત્યુ સમયે આત્માની સ્થિતિમાં રહે છે, અથવા તો એ પોતાની બુદ્ધિને ભગવદ્ ગીતાના આ સિદ્ધાંતોમાં સ્થિર કરી અને પોતાની ગતિને કન્ફર્મ કરી લેશે કે હું ક્યાં જવાનો છું. આટલું આ શરીરમાં આપણે કરી શકીએ ક્યારે? આ સિદ્ધાંત જો સમજ્યા હોય ત્યારે, નહીતર અંત સમયે આત્મજ્ઞાન થાય નહીં. કારણ કે અંત સમયે બુદ્ધિ જે છે એ આ સિદ્ધાંતોમાં સ્થિર કરવામાં આવે છે, જ્ઞાનની અંદર, આત્મજ્ઞાનમાં, અને ત્યારે વ્યક્તિ મુક્તિમાં આગળ વધે છે. સમજ પડી? એટલા માટે સિદ્ધાંત જ્યારે ચાલતા હોય ત્યારે જોકા ખાવા જોઈએ નહીં, નહીતર બીજું શરીર કયું મળશે એનું નક્કી રહેશે. અને આ આપણી ગતિ, તમે જે ચાહો એ. ભગવાનના ધામમાં વૃત્રાસુરે શું કીધું? ઇન્દ્ર તું માર, હું ધામમાં જવાનો છું, કન્ફર્મ વિશ્વાસ છે એને. કે અત્યારે ભલે શરીરનું અસુરનું શરીર છે, પણ મૃત્યુ પછી મારી ગતિ ભગવાનના ધામમાં છે, કારણ કે મન લાગી ગયું હતું ભગવાનના ચરણોમાં. સમજાય છે? એટલા માટે આત્મજ્ઞાનની અંદર સ્થિત થવાનો પ્રયાસ કરવો જોઈએ. તો બે પ્રકારના જ્ઞાન છે, આત્મજ્ઞાન અને વિકૃત જ્ઞાન. તો એનું ઉદાહરણ શ્રીમદ ભાગવતમમાં છે, પ્રહલાદ મહારાજ અને હિરણ્યકશિપુ. પ્રહલાદ મહારાજ આત્મજ્ઞાનમાં સ્થિત છે અને હિરણ્યકશિપુ વિકૃત જ્ઞાનની અંદર. હવે તમે જુઓ, આપણે તો વિચાર કરીએ છીએ કે દેહ ત્યાગવાના સમયે, મતલબ શરીર છોડવાનું છે એ સમયે આત્મજ્ઞાન હોવું જોઈએ. પ્રહલાદ મહારાજને માતાના ગર્ભથી આત્મજ્ઞાન હતું, વિચારો, પહેલેથી જ. અને પ્રહલાદ મહારાજને જયારે એના સખાઓએ પૂછ્યું કે પ્રહલાદ, તું તો ક્યાંય ભણવા ગયો નથી, અમને ખબર છે કે તને કોઈ ભક્તનો ભેટો થયો નથી, તો આ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો પ્રહલાદ મહારાજે કીધું, હું જયારે મારી માતાના ગર્ભમાં હતો એ સમયે નારદ મુનિની કૃપાથી. શ્રેય કોને આપ્યો? નારદ મુનિને. અને આપણને થોડુંક આવડે તો એ તો હું હાથે શીખ્યો છું. શ્રી નારદ મુનિને આપ્યો કે નારદ મુનિની કૃપાથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી માતા જે છે એને મળ્યું તો, પણ સ્ત્રી સહજ સ્વભાવ, માતા ભૂલી ગઈ અને મને યાદ છે. અને એવું નતું પ્રહલાદ મહારાજ ખાલી નાના નાના છોકરાઓનો ઉપદેશ આપતા, એ તો હિરણ્યકશિપુ પણ ખોળામાં બેઠો ન્યાય, જ્યાં જાહે દેખો તાહે કહો કૃષ્ણ ઉપદેશ, જ્યાં જોવે ને એ કૃષ્ણ કથા જ બોલતા, સિદ્ધાંત ચર્ચા પ્રવચન ચાલુ જ હોય, મિત્રો આરે હોય તોય પ્રવચન કરે, અને એના પિતા હિરણ્યકશિપુના ખોળામાં બેઠા હોય તોય પ્રવચન. તો હિરણ્યકશિપુના ખોળામાં બેઠા હતા તો ન્યાય ભાગવતનો સિદ્ધાંત સંભળાવતા કે પિતાજી, તમને જે શક્તિ મળી છે તમે એમ માનો છો ને કે આ શક્તિ જે છે એ મારી છે, પણ વાસ્તવિકતા એ છે કે તમને આ શક્તિ બ્રહ્માજીએ આપી છે. કોને? બ્રહ્માજી. આ તમારી નથી. હિરણ્યકશિપુ આમ હામું જોતો કાતરાળો છે, 5 વર્ષનો, તોય આજ બધું કોઈ કીધું નથી, આ શક્તિ તમારી નથી. પણ ઓલા કે કોઈને ન ભોગે અને એનું પેટ ભોગે, આવું ગુજરાતીમાં કહેવત છે ને. તો આ કે આ તો હવે આપણો ને આપણો છોકરો, આને શું કહેવું? તો હિરણ્યકશિપુ સાંભળતો એ કે, હે પિતાજી, આ શક્તિ તમને બ્રહ્માજી આપી છે અને ઈ બ્રહ્માની તે પોતાની નથી, ઈ બ્રહ્માએ તે ઉછીની લીધી છે. કોની પાસેથી? ભગવાન વિષ્ણુએ એને શક્તિ આપી છે. એટલે આ સંસારમાં બ્રહ્માજીને, તમને, હાથીઓને, કીડીને, આ સંસારમાં પ્રત્યેક શક્તિનો સ્ત્રોત જે છે એ કોણ છે? એ ભગવાન વિષ્ણુ છે. અને તો હિરણ્યકશિપુએ કીધું, અરે પ્રહલાદ, એ વિષ્ણુ જે છે એ તો આપણો શત્રુ છે એમ, અને તું એ વિષ્ણુને મિત્ર માની રહ્યો છો? ત્યારે પ્રહલાદ મહારાજ બહુ સુંદર શ્લોક શ્રીમદ ભાગવતમમાં સપ્તમ સ્કંધ કહે છે, પિતાજી તમને ખબર નથી આ સંસારમાં શત્રુ કોણ છે અને મિત્ર કોણ છે એમ. આ કોઈ નથી જાણતું કે આ સંસારમાં કોને શત્રુ કહેવાય અને કોને મિત્ર કહેવાય, કોઈની ખબર નથી. અને આપણે ત્યાં સિદ્ધાંત સમજવો બહુ જરૂરી છે કે મિત્ર કોણ છે અને શત્રુ કોણ છે. માનો આ દુનિયામાં એક દેશ હોય, એક દેશ કોઈ વસ્તુ બનાવે, માની લો અણુબોમ્બ બનાવ્યા, એ અણુબોમ્બ શું કામ બનાવે? કોકને મારવા, એના ને એના દેશમાં ફોડવાનું નથી, એ હાટું જ બનાવે નહીં. અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો તો રશિયા વાળાએ બનાવ્યો, કેવડાઈ આપણી ઉપર નાખે તો આપણે એની ઉપર નાખવા થાય. શત્રુતા બે દેશોની વચ્ચે, કારણ કે એક દેશ વિકાસ કરે 5 દેશને દુશ્મન બનાવીને. આ અત્યારે થઈ રહ્યું છે ને કળિયુગમાં, કોઈ એક રાષ્ટ્રનો વિકાસ થાય 5 દેશ એના દુશ્મન બની જાય, શત્રુ બને. પણ એવું નથી કે બહાર ખાલી રાષ્ટ્રો શત્રુ બને, દેશની અંદર એ શાંતિ છે. માનો ભારતના જે રાજ્યો છે તો રાજ્ય રાજ્ય વચ્ચે ઝઘડો હોય, અત્યારે બોલો હાલે છે ને તેલંગાણા મુદ્દો, એને ભારત આરે નથી રહેવું, અમને અલગ દેશ કરી દો, ભારત આરે નથી રહેવું, અંદરો અંદર પ્રોબ્લેમ, બરાબર છે? આંતરિક રાજ્યની અંદર, રાજ્યની અંદર પ્રોબ્લેમ છે એવું નથી, રાજ્યની અંદર શું છે? જિલ્લા, જિલ્લાઓ બાંધે છે, અમને અલગ જિલ્લો કરી દો, અમારો અલગ જિલ્લો હોવો જોઈએ, હે ને? જિલ્લાની અંદર તાલુકા, તાલુકા વાળા લડે, અમારો તાલુકો અહીં ભેગો કર્યો, ભેગો હોય એટલે કે અમારો અહીંથી છૂટો કરો,
તાલુકાઓની અંદર ગામડાઓ, ગામડાઓ લડે છે કે નહીં? ચૂંટણી આવે છે હમણાં તો, હે ને? અને એવું ને, બે ગામ લડે, ગામડાઓની અંદર સરપંચ થવા હતું, બે જણા બાદ થવા કરે છે કે નહીં? ઝઘડા, શત્રુતા. અને એ ગામડાઓ શેના બન્યા હોય? અને સોસાયટીના, સોસાયટીમાં ઝઘડો થાય છે, એક સોસાયટી બીજી સોસાયટી અરે વાંધો હોય, હોય છે કે નહીં? અને સોસાયટી બહાર ઝઘડો છે, સોસાયટીની અંદર ઘર બે પાડોશીઓને ઝઘડો હોય, અને એ ઘરની અંદર રહેવા વાળા પતિ પત્ની, એમાં તો પૂછવાનું જ ન હોય. અને પતિ પત્ની ઝઘડામાં શું હોય ખબર છે? પતિ વખાણ કરે ને કે આ શાક તો જે મારા મમ્મી બનાવતા, એટલે ભાઈ માતાજીનું મગજ જાય, હે ને? કારણ કે એ પતિ જયારે એની મમ્મીના વખાણ કરે, એટલે આ એની મમ્મીના ચાલુ કરે, સમજો? પત્ની એના ઘરવાળાનું ખેંચે, પતિ એના ઘરવાળાનું ખેંચે, પાછું એ જ પત્ની જયારે એના પિયરમાં જાય તો ન્યાજ એની ઝઘડો કરે, આ એનું ખેંચતી હતી, ન્યાજ એની પાછ ઝઘડો કરે કરે. તમે આમ અંદર અંદર જોતા જાઓ, કોઈ સ્થાન એવું નથી જ્યાં શત્રુ ન હોય, છે કોઈ જગ્યા એવી? એક મોટા રાષ્ટ્રથી લઈ અને સામાન્ય ઘર સુધી શત્રુતા બધી જગ્યાએ છે. હવે બીજું છે કે મિત્ર, તો બે રાષ્ટ્ર મિત્ર હોય, બે રાજ્ય મિત્ર હોય, એ ઊંધો ક્રમ લઈ લો એમાં, હે, બધું જોઈન્ટ, હે ને? તો આ શત્રુતા કે મિત્રતા વાસ્તવિક છે નહીં? ગમે ત્યારે મિત્ર બને, ગમે ત્યારે શત્રુ બની શકે. તો વાસ્તવિકતા એ છે, પ્રહલાદ મહારાજ કહે છે કે કળિયુગમાં લોકો લડે છે, બહુ લડાઈઓ કરે, પણ એ લડાઈઓનું કોઈ કારણ હોતું? હું તમને એવી લડાઈના કિસ્સા અત્યારે હું તમને બહુ નહીં, એક એક સિમ્પલ ઉદાહરણ આપું. એવી હત્યાઓના કેસ નોંધાયેલા છે કે પીવાનું પાણી સારું નહોતું આપ્યું, એટલા માટે ખૂન કરી નાખ્યું, હત્યા કરી નાખી. તમે તપાસ કરજો, આવા કેસે બને છે. કેવલ નાની નાની વસ્તુઓ માટે લોકો લડે છે, હત્યાઓ કરેલ, હત્યા અને લડવાનું કોઈ કારણ હોતું નથી, છતાં લડાઈ કરે છે. પણ પ્રહલાદ મહારાજ કહે છે, પિતાજી તમે એવું વિચારો છો કે આ વિષ્ણુ આપણો શત્રુ છે અને આ તમારા જે અસુરો અહીંયા ઉભા છે એ તમારા મિત્રો છે, પણ હે પિતાજી વાસ્તવિકતા એ છે કે આ સંસારમાં કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી, આ સંસારમાં એક જ શત્રુ છે અને એ છે આપણું પોતાનું મન. આપણું સૌથી મોટું શત્રુ કોણ છે? આપણું મન. કારણ કે આપણું મન જ આપણને કહે છે આ સારો છે, આ ખરાબ છે, આ સારો છે, આ ખરાબ છે. વાસ્તવિકતા શું છે? આપણું મન આપણું સૌથી મોટું શત્રુ છે. અને આ સંસારમાં સૌથી મોટું મિત્ર કોણ છે? એ મન છે. મન જ કહે છે ને આ સારો છે, આની યાર ભાઈબંધી કરે, આની યાર મિત્રતા કરે. તો શત્રુ મન છે, મિત્ર મન છે. અને એમનું ઉદાહરણ આપતા કહે છે જનક મહારાજ. જનક મહારાજ એકવાર જંગલમાં શિકાર કરવા ગયા, શિકાર કરવા ગયા ને તો બહુ દોડ્યા, બહુ દોડ્યા, કઈ શિકાર મળ્યો નહીં, થાક્યા થાક્યા, તો ભૂખાઈ લાગેલી, તરસ લાગેલી, તો જોયું કે એક એક ડોશીમાં હતા, એની ઝૂંપડી હતી, ત્યાં ગયા ગયા અને ઓલા માજીને કીધું કે કઈક ભોજન હોય તો આપો. તો માજી કે હવે હું ઊભી થઈ શકતી નથી, બૂઢી છું, અંદર કઈક ભાત હશે, બધી સામગ્રી પડી છે, બનાવી લે હાથે અને ખાઈ લે. તો જનક મહારાજે ભાત બનાવ્યા, ભગવાનને ભોગ લગાવ્યો, ભોગ લગાવતા હતા અને જેવું મહાપ્રસાદે ગોવિંદે કરીને આંખ ખોલ્યો તો એક બળદ ખાઈ ગયો. અરે ભારે કીધી. તો કે આજુબાજુમાં જંગલમાં જઈ અને ફળ લઈ આવ્યા, વળી ભગવાનને ભોગ લગાવ્યો, આંખ ખોલી તો વાંદરાઓ લઈ ગયા. પાણી છેલ્લે કીધું કાંઈ નહીં, હવે પત્રમ પુષ્પમ ફલમ ન મળે તો તોયમ, પાણી તો છે. તો પાણીના માટલા પાસે ગયા, પાણી પીધું, એટલું આખું માટલું પાણી, પણ તરસ છી પાણી નહીં. જનક મહારાજ વિચાર કરે આ કેવું આશ્ચર્ય છે, આખું માટલું પાણી પી ગયા, તરસ ન છી પાણી, કારણ કે આ સ્વપ્ન હતું, સપનામાં ગયા હતા જંગલ. અને અચાનક ઉભા થયા જોયું કે હું તો મિથિલાની અંદર છું અને હું રાજાના પદ ઉપર છું, મહારાજ જનક. તરત રાજ દરબારમાં જઈ અને કીધું, જેટલા પંડિત છે આખા રાજ્યમાં બોલાવો બધાને. બધા પંડિતોને બોલાવીને પ્રશ્ન પૂછ્યો કે મને એક સ્વપ્ન આવ્યું હતું, હું સૂતો હતો ત્યારે, અને એમાંય મને બધું વાસ્તવિક લાગતું હતું, તો એ સ્થિતિ જે છે એ વાસ્તવિક છે કે અત્યારે હું આ મિથિલાનો રાજા છું એ વાસ્તવિકતા છે? પેલા પંડિતો કે એવું કઈ હોય નહીં, આ તમે જે રાજા છો ને એ વાસ્તવિકતા છે, તમે જનક મહારાજ છો, તમે મિથિલાના રાજા છો. જનક મહારાજ કે બધાને પૂરો જેલમાં પાખંડીઓને, એમના કાંઈ ભણ્યા નહીં, કાંઈ બસ આવું જ શીખવાડે ગામને, હે ને, વાસ્તવિકતા છે, રાજા છે, પૂરી દો બધાને. અને એ જે પંડિતો પૂર્યા એમાં અષ્ટાવક્રના પિતા હતા, જાણો છો ને, અષ્ટાવક્ર મુનિ જેના 8 અંગ વાંકા હતા. શું કામ? કારણ કે એ જયારે એની માતાના ગર્ભમાં હતા તો એક માયાવાદી આવ્યો એના ઘરે, માયાવાદી આવ્યો અને તો એ માયાવાદ બોલતો હતો, તો આને ગર્ભમાંથી જવાબ આપ્યો કે માતા આને ભગાડો, આ કામનો ને ઓલો સાંભળી ગયો, અહીંયા ગર્ભમાં બેઠો બેઠો આટલો પાવર કરે છે, હું શ્રાપ આપું છું કે તારા 8 અંગ વાંકા થઈ જાય. અને 8 અંગ વાંકાને જન્મ થયો અષ્ટાવક્ર, પણ એટલા હતા બાળક, પણ પરમ બુદ્ધિમાન. અને એને ખબર પડી કે આપણા પિતાજી નહીં તે જનકે અહીંયા પૂરી રાખ્યા ગયા, અને જઈને કીધું કે જનક મહારાજ બોલો શું પ્રશ્ન છે? તો એને કીધું કે આ સ્વપ્નની અવસ્થા વાસ્તવિકતા છે કે હું અત્યારે જે મિથિલાનો રાજા છું એ વાસ્તવિકતા છે? ત્યારે અષ્ટાવક્રજીએ કીધું, જનક, સ્વપ્નની અંદર તે જે સ્વપ્ન જોયું કે તું જંગલમાં ગયો, શિકાર કર્યો, ભૂખ લાગી, આ વાસ્તવિક નથી, એ એક સ્વપ્ન છે. અને તું મિથિલાનો રાજા છો એ તારું બીજું સ્વપ્ન છે. બે સપનું છે, તું એમ માને છો હું રાજા છું, એ દિવસનું સપનું છે અને ઓલું રાતનું સપનું છે, બે સપનું. તો કે લે, આ તો ઊંધું નીકળ્યું, આ બે ઓલું કીધું તું બે માંથી એક સત્ય નથી, તો વાસ્તવિકતા શું છે? ત્યારે એ જ સિદ્ધાંત અષ્ટાવક્રજી આપ્યો, જે સિદ્ધાંત ભગવાન આ શ્લોકમાં પ્રસ્તુત કરી રહ્યા છે. શું? કે એ બંને સ્થિતિથી ઉપર ઉઠી અને કર્તવ્ય પાલન શીખો જનક મહારાજ, કર્તવ્ય પાલન એ તમારી વાસ્તવિક સ્થિતિ છે. એને સિદ્ધાંત આવી રહ્યો, આ જ શ્લોક જે ભગવાને કીધો એ જ સિદ્ધાંતને અષ્ટાવક્રજીએ જનક મહારાજને ઉપદેશ આપેલો. અને જનક મહારાજને તરત જ આત્મજ્ઞાન થઈ ગયું કે કોઈ સ્થિતિ સત્ય નથી. તો એણે કીધું કે હવે તો અષ્ટાવક્રજી તમે ગુરુ થઈ ગયા છો, તો ગુરુને દક્ષિણા આપવી જોઈએ. અને સૈનિકોને કીધું જાઓ સોનામોર લેતા આવો. અષ્ટાવક્રજી કીધું, જનક ધ્યાન રાખજે, આ સોનામોર તારી નથી, આ તારા પૂર્વજોએ કમાયેલી છે. તું મને એવી વસ્તુ દક્ષિણામાં આપ જે તારું હોય પોતાનું, હા, ઉધાર માંગેલું નહીં, તારી પોતાની વસ્તુ હોવી જોઈએ. તો જનક મહારાજ વિચારમાં પડ્યા, બહુ વિચાર કર્યો. ત્યારે અષ્ટાવક્રજી કીધું, જનક, જે મનથી તું વિચાર કરી રહ્યો એ મન તારું છે, આપ મને. આપણે ગીતમ બોલી, મન મના ભવમદ ભક્તો, શ્લોક ગાતા હોય કે ભગવાન કહે છે મન મન મને આપ, પણ તોય મન ભગવાનમાં, શ્લોક ગાતા હોય તોય મન ભગવાનમાં હોય નહીં, શ્લોક બોલતા હોય મન મના ભવમદ ભક્તો, પણ મન એમાં ન હોય. જનકને કહી રહ્યા છે અષ્ટાવક્રજી કે હે મારા જનક, મન તમારું પોતાનું છે, કારણ કે એ હંમેશા જીવની સાથે રહે છે. જો તમારે કંઈક આપવું જ હોય, તમારું મન મને આપી દો. જનક મહારાજ કે અર્પણ હાથમાં જળ લઈ અને પોતાનું મન જે છે એ જનક મહારાજને અર્પણ કરી દીધું, લ્યો આ મન તમને આપ્યું. અષ્ટાવક્ર કે એમ નહીં, પરીક્ષા થશે, એમ કહી દીધું હા ગુરુ મહારાજ મેં મન આપી દીધું તમને, એમ નહીં, પરીક્ષા. શું પરીક્ષા થઈ? તો જનક મહારાજે પૂછ્યું કે તો મન તમને આપવું કેવી રીતે? વિધિ તો ખબર હોવી જોઈએ ને, મન મન કેવી રીતે આપવાનું ગુરુને? 7 દિવસ અષ્ટાવક્રજીએ ભાગવતની કથા સંભળાવી જનક મહારાજને, અને 7મા દિવસે મન જ્યારે એમણે અર્પણ કર્યું, અને પછી થોડો સમય વીત્યો એટલે અચાનક એક દિવસ સૈનિકો દોડતા દોડતા આવ્યા, આવીને કીધું, જનક મહારાજ તમારો મહેલ બળી રહ્યો છે. જનક મહારાજ કે બળે તો બળે, આપણો ક્યાં છે? હે, અષ્ટાવક્રજીએ પરીક્ષા કરી, અને અષ્ટાવક્રજીએ પછી એને પ્રમાણપત્ર આપ્યું કે વાસ્તવમાં આણે એનું મન મને આપી દીધું છે, આ શરીરથી પરે થઈ ચૂક્યા છે, એટલા માટે આજથી આ જનકનું એક નામ પડશે વિદેહ. એને દેહમાં રહેવા છતાં જે શરીરથી મુક્ત થઈ ચૂક્યા છે એટલા માટે જનક મહારાજનું નામ પડ્યું વિદેહ, અને વિદેહની પુત્રી હોવાના કારણે સીતાજીનું નામ થયું વૈદેહી. તો આ વસ્તુ છે કે જનક મહારાજ જેવી રીતે શરીર અને આત્માના ભેદને સમજ્યા તો આવી રીતે આને સમજવું પડશે. એને નકરું સાંભળે જ રાખ્યું આપણે આત્મા છે આત્મા છે આત્મા, પણ કાંઈ ખબર પડી નહીં, છૂટતું જ નથી કાંઈ. હે, કમસે કમ છોડવાની વાત જવા દો, આ શુદ્ધ જ્ઞાન મળે છે ને આને નથી પકડી શકતા, કે કમસે કમ આ ભગવદ્ ગીતા ઠીક મળી રહી છે તો હવે ઇસ્કોનમાં રહેવું જોઈએ, આવું ફાફા મારવાનું બંધ કરવું જોઈએ. સમજાય છે કે નથી સમજાતું? આટલું સચોટ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તો હવે તો ઇસ્કોનમાં રહેવું જોઈએ કે નહીં? અને ઇસ્કોનમાં કઈ તમને દુઃખ નથી આપવાનું, પણ આ જ રીતે સિદ્ધાંતો તમને મળતા રહેશે, જ્ઞાન મળશે, મહાપ્રસાદ મળશે, કીર્તન મળે છે, પછી બીજું શું જોઈએ તમારે? હવે એ તો તમારી ઉપર છે કેટલા આત્મામાં છે. ભાઈ છતાં હિરણ્યકશિપુ આ સમજ્યો, પ્રહલાદ મહારાજ બહુ સમજાવતા, એને વારંવાર ઉપદેશ આપતા, પણ હિરણ્યકશિપુ સમજ્યો નહીં. અને એક વખત તો એને હિરણ્યકશિપુએ પ્રહલાદને ધમકાવ્યો, હું કીધું કે હે દુર્વિનીત, એને મંદ આત્મ કુલ ભેદક નરાધમ સ્તબ્ધમ મચ્છા સનોદ્વતમ નેશ્યતે ત્વાદ્ય યમક્ષયમ. આ શ્લોક કહી રહ્યા છે, આની ટીકા શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે લખી છે આ શ્લોકની, કે આ શ્લોક દ્વારા તે હિરણ્યકશિપુ પોતાના આત્મજ્ઞાનને પ્રકટ કરી રહ્યા છે. આમ લાગે છે પ્રહલાદ મહારાજને ધમકાવે છે, પણ શ્લોક દ્વિ અર્થમાં છે. તો સરસ્વતીજી આનો બીજો અર્થ કરે છે આ શ્લોકનો, શું કહે છે? એને પહેલા કીધું કે દુર્વિનીતમ, તો દુઃ શબ્દનો અર્થ છે આ ભૌતિક જગત, દુઃ માને ભૌતિક જગત. અને ભગવાન કહે છે વી નો અર્થ થાય છે વિશેષ, અને નિત એનો અર્થ છે લાવવામાં આવ્યા છે. તો હિરણ્યકશિપુ જે પ્રહલાદ મહારાજને દુર્વિનીત કહી રહ્યા છે, તો એ પ્રહલાદ મહારાજને કહે છે કે હે પ્રહલાદ, દુર માને આ ભૌતિક જગતમાં, વી માને વિશેષ રૂપથી, નિત માને લાવવામાં આવે છે, તને વિશેષ રૂપથી આ ભૌતિક જગતમાં લાવવામાં આવ્યો છે. શું કામ? કે આ સંસારના બદ્ધ જીવોને શિક્ષા આપી શકાય કે ભજન કેવી રીતે કરવું જોઈએ, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. એટલા માટે પ્રહલાદ તને અહીં લાવવામાં આવ્યો છે. જો કેટલો દ્વિઅર્થી શ્લોક છે, સુંદર. નહીં દુર્વિનીતનો અર્થ શું થાય? કે તું માત્ર અમને દુઃખ આપવા માટે આવ્યો છો. હિરણ્યકશિપુ સીધી ભાષામાં એ કહે છે, પણ વાસ્તવિક અર્થ હિરણ્યકશિપુ એને શું બોલી રહ્યો છે? કે તને અહીંયા લાવવામાં આવ્યો છે, તું આવ્યો નથી આ જીવો ઉપર કૃપા કરવા માટે. અને કહે છે કે પરમેશ્વરની કૃપાથી તું અહીંયા આવ્યો છો. અને આગળ કહે છે મંદ આત્મન, મંદ શબ્દનો અર્થ થાય છે અત્યંત ખરાબ અને અત્યંત કમજોર. પણ ભાગવતમની અંદર કહેવામાં આવ્યો છે એ રીતે કે માયાથી વશીભૂત જે જીવ છે એના પથ પ્રદર્શક કોણ છે? પ્રહલાદ મહારાજ. હવે આ શ્લોકની હું આખી વ્યાખ્યા નહીં કરું કારણ કે સમય નથી, પણ ઇન શોર્ટમાં સમજો કે આ જે શ્લોક એમણે કીધો પ્રહલાદ મહારાજને, તો એનો સીધો સાર એ છે કે હે પ્રહલાદ, તને અહીંયા લાવવામાં આવ્યો છે, તારા કારણે અમારો વંશ જે છે એ ઉજ્જવળ થયો છે, તારા કારણે હું નરકમાં જવાનો હતો પણ એ નરકની બદલે હવે મને ભગવાનનું ધામ મળશે. એ આના શબ્દોના વિપરીત અર્થો છે, તમે શ્રીમદ ભાગવતમમાં વાંચી શકો છો. મતલબ હિરણ્યકશિપુ એક દ્રષ્ટિએ લાગે છે કે પ્રહલાદ મહારાજને ધમકાવી રહ્યો છે, પણ વાસ્તવિકતા એ હતી કે પ્રહલાદ મહારાજ જેવા મહાભાગવતોની સંગતિ થવાના કારણે હિરણ્યકશિપુ જે કાંઈ બોલતો એમાં તત્વજ્ઞાન નીકળતું. શબ્દો ભલે બહારથી ખરાબ લાગે, પણ એ શબ્દોની પાછળ એક વિશેષ તત્વ છુપાયેલું રહેતું. શ્રીમદ ભાગવતમના આચાર્યોએ આ ટીકા લખી છે એની ઉપર. તો હિરણ્યકશિપુ વિકૃત જ્ઞાની હતો, પણ પ્રહલાદના સંગથી આત્મજ્ઞાન બોલતો અને એટલા માટે એનો ઉદ્ધાર થયો. બીજી રીતે થયો, પણ માની લો એને સીધે સીધો જો સ્વીકાર કર્યો હોત પ્રહલાદનો, તો એ ઉદ્ધાર તો થવા નહોતો સારી રીતે. આનો ઉદ્ધાર તો થયો જ પ્રહલાદ મહારાજની સંગતિથી, વિકૃત રીતે, અસુરના રૂપમાં, ઓલો ભક્તના રૂપમાં થાત, જે આનંદદાયક હતું વધારે. તો એટલા માટે કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન જે સિદ્ધાંત આપી રહ્યા છે એને સ્પષ્ટ રૂપમાં સમજવો જોઈએ. હજી એક પોઈન્ટ એનો છે, હિંસા અને અહિંસા. તો આજનો જે સિદ્ધાંત છે કે આત્મા કોઈને મારતો નથી અને આત્મા કોઈના દ્વારા મરતો નથી, તો કોઈ વ્યક્તિ કહી શકે કે બંદૂક મેં હાથમાં પકડી પણ મારી આંગળીએ ટ્રિગર દબાવ્યું, મેં દબાવ્યું નથી, તો સજા મને મળવી જોઈએ. આવું થાય કે નહીં? લોકો આશ્રય લઈ શકે. જો વિકૃત જ્ઞાનની વ્યાખ્યા મેં તમને એટલા માટે કરી કે આવું આપણા જીવનમાં ક્યારેય થવું જોઈએ નહીં, કે જ્ઞાનને જો વિકૃત રૂપમાં સ્વીકાર કરશો તો સ્થિતિ ભયંકર આવશે. એક ઉદાહરણ આપણે કરીએ, માનો આ શરીર જે છે એની તુલના તમે સરકારી મકાન હારે કરો. સરકારી મકાન, સરકારે તમને મકાન રહેવા માટે આપ્યું હોય, એ મકાન તમને ન ગમતું હોય, નાનું પડતું હોય, તો તમે હાથે તોડીને ત્યાં બીજું બનાવી શકો? ન બનાવી શકો. ભાઈ તમને એમ થાય કે આ ઉદયનગર વાળાનું મકાન સારું નથી, કાલે સવારમાં જેસીબી લઈને આવવાના, મકાન પાડી દો. પાડી શકો કોઈનું? પૂછા વગેરે પાડી શકાય? તો પૂછા વગેરે કોઈ બીજાના મકાન પાડી દેવાય? પણ માનો કે એસએમસી વાળા આવે, સરકારનો માણસ આવીને એમ કે આ મકાન પાડી દો, તો પાડી દેવું પડે ને? એમાં ગુનો લાગે, દંડ લાગે, અને તમે પાડી દો તો જેલમાં જવું પડે. આવું થાય છે ને? તો સરકાર આવીને જો એમ કે મકાન તોડો તો એ ગેરકાયદેસર રહેતું, એ કાયદેસર, એને તોડવું જ પડે. એમ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન આ બધા છે ને એ આપણા બનાવેલા મકાન છે. કયા? જે આ ભૌતિક જગતમાં શરીર લઈને આવ્યા છીએ. તો આ મારા બનાવેલા શરીરો છે, તો હું કહું છું કે આ બધાને પાડી દે. ભગવાને હું ખોટું કીધું ભાઈ? આગળના શ્લોકમાં એને કીધું તું યુદ્ધ કર, આ બધાને મારી નાખ, તો બીજાને એવું લાગતું તું ભગવાન થઈને મારવાનું કે? પણ એના, હવે સરકાર જો એના પોતાના ક્વાર્ટર જે હોય, નોકરિયાત લોકોને રહેવા આપ્યા હોય, અને એને પાડી દેવાનું સરકાર કે, તો આમાં કોઈ ઓબ્જેક્શન લે નહીં? તો આ શરીરો ભગવાને બનાવ્યા છે, અને એ જ ભગવાન અર્જુનને કહે છે કે પાડી દે બધા, તો આમાં ભગવાનનો શું વાંક છે? એ તો સર્વોચ્ચ ઓથોરિટી છે, એને કીધું અર્જુનને માર્યા, તો આમાં કોઈ પાપ લાગતું? મતલબ ઓથોરિટી જે કહે છે એ કરવામાં કોઈ દિવસ પાપ લાગતું? અને એનું એ કામ આપણે હાથે કરવી તો પાપ લાગે? માનો જે વ્યક્તિ આર્મીમાં હોય, એને કર્ફ્યુ લાગે ને આવ્યા હોય, તો એને આદેશ જ હોય ગમે એ હોય ગોળી મારી દેવાની, તો એ ગોળી મારે તેને જેલ ન થાય. એનો એ વ્યક્તિ આર્મીમાંથી છૂટો થાય ને પછી કોઈને ગોળી મારે તો જેલ થાય. એકનો એક વ્યક્તિ છે, પણ પહેલા કાર્ય કોના માટે કરતો હતો? સરકાર માટે. અને હવે કામ કોની માટે કરે છે? પોતાના માટે. ઠીક એવી રીતે આ સંસારમાં જે માને છે કે આ શરીર મારું છે, હું આ શરીરને મારી નાખીશ અથવા બીજા કોકના શરીરને મારી નાખીશ તો સજા તમને મળશે. હા, ભગવાન કહે છે તો કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ સર્વોચ્ચ ઓથોરિટી છે. અને એ સર્વોચ્ચ ધર્મના વિષયમાં ભગવાન કહી રહ્યા છે, સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ રજ, બધું છોડીને મારા શરણે આવો. અને હજી જો ભગવાનની વાત નહીં માનો, શરણે નહીં જાઓ, તો દુઃખી તો થવાના જ. કારણ કે ભગવાન કહે છે આવો, અને આપણે જાતા નથી. સરકાર એમ કહે છે કે આ મકાન તોડવાનું છે, એ તો તોડવું જ પડશે. એમાં તમે કદાચ રોવો, પગ પછાડો, માથા ભટકાડો, સરકાર તો તોડશે. એમ ભગવાન કહે છે કે જો મારા શરણમાં નહીં આવો, દુઃખી તો તમે થવાના જ. સુખી થવું હોય તો સર્વ ધર્માન પરિતજ્ય, એ તમે ગમે એ દેવી દેવતાને માનતા હોય, ગમે એ તમારો ધર્મ હોય, બધું છોડો, સર્વ ધર્માન પરિતજ્ય, મામ એકમ શરણમ રજ, અને મારું શરણ ગ્રહણ કરો, તો જ અહમ ત્વમ સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ મા સુચ, પાપ કર્મમાંથી મુક્ત થશો અને મુક્તિ તરફ આગળ વધશો, તો જ જો ભગવાનના શરણમાં જશો. તો અંતિમ એક પારિજાતનું ઉદાહરણ છે. પારિજાત કેટલા લોકોએ જોયું છે? કોઈ નહીં. એવું કહે છે કે મધમાખી જે હોય એ પારિજાતના વૃક્ષ પાસે જાય તો એને બીજા ફૂલ ઉપર વટકવું પડતું, કારણ કે એને જેટલું મધ, જેટલો રસ જોતો હોય એ પારિજાતના વૃક્ષમાંથી મળે રહે, એટલું રસદાર વૃક્ષ છે પારિજાત. ઠીક એવી રીતે ભક્તો કહે છે કે ભગવાનના ચરણ કમળ જે છે એ પારિજાત વૃક્ષની સમાન છે. એક વખત ભગવાનના ચરણ કમળનો આશ્રય લઈ લો, આ સંસારમાં બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. સીધો કન્ફર્મ ડેસ્ટિનેશન પ્લેસ આપણો આવી જાય છે. તકલીફ એ છે કે એક જગ્યાએ આપણે ટકતા નથી. આ આપણો વાંધો છે, ક્યારે ટકવું જોઈએ? સત્ય પ્રાપ્ત થઈ ગયા પછી, સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ન્યાસ સ્થિર થઈ જવું જોઈએ, નહીતર પછી મદ ભેગું થાય. એમ ભગવાનના ચરણ કમળનો આશ્રય લીધા સિવાય વ્યક્તિ આ સંસારથી પાર થવાનો નથી. કારણ કે આ સંસાર સમુદ્રને તરવાનું સૌથી ઉત્તમ સાધન છે ભગવાનના ચરણ કમળ, એને પકડી લ્યો આસાનીથી પાર થઈ જશો, નહીતર દુઃખ આવશે. તો આ શ્લોકમાં ભગવાન સર્વોચ્ચ ધર્મ સમજાવી રહ્યા છે અને આત્મા અને શરીરની શું સ્થિતિ છે એને સ્પષ્ટ રૂપમાં ભગવાન અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે આત્મા જે છે એ સનાતન છે, કોઈ એને મારી શકતું નથી, આત્મા કોઈના દ્વારા મરાતો નથી, શરીર જે છે એને કોઈ બચાવી શકતું નથી. એટલા માટે આ શરીર અને આત્માની સ્થિતિને સમજી અને પોતાનું કર્તવ્ય પાલન જે છે એ કરતા શીખવું જોઈએ. કર્તવ્ય પાલન શું છે? હાલો આજનો સાર શું છે? કર્તવ્ય પાલન લ્યો, એ સમજ્યા નથી, હું પ્રવચન સમજ્યા તમે બેઠા બેઠા. કર્તવ્ય પાલનનો અર્થ છે ભગવાન જે કહે છે એ, આ સરકારી મકાનનું ઉદાહરણ તો આપ્યું મેં તમને, કે ઓથોરિટી જે કહે છે એને પાલન કરવું પડશે, જોઈ નહીં પડશે, કરવું જ પડશે. તમારા મનથી તમે કઈ કરશો તો એમાં ઉત્પાદ થશે, સજા થશે, દંડ થશે અને દુઃખ આવશે. એમ અર્જુન કુરુક્ષેત્રમાં કરોડો લોકોને મારશે એનું પાપ એને લાગશે નહીં. શું કામ? કારણ કે આદેશ ભગવાન આપી રહ્યા છે. એટલા માટે એમ આપણું કર્તવ્ય એ છે કે ભગવાને જે કીધું છે તો એ ક્યાંથી ખબર પડે ભગવાને શું કીધું? આ ભગવદ્ ગીતાથી, શ્રીમદ ભાગવતમ, અને આ એમના જે ભક્તો છે એમની પાસેથી ખબર પડે કે ભગવાન શું કહે છે. અને ભગવાન જે કહી રહ્યા છે એને ફોલો કરો, એ આપણું કર્તવ્ય છે. સર્વધર્માન પરિત્યજ્ય, જો ભગવાન શું કહે છે એ. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડી મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવો, આ ભગવાન કહે છે અને આ પ્રત્યેક જીવોનું કર્તવ્ય છે. બસ આ આજના શ્લોકનો સાર છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી.